दृष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति साधन यो भक्तो प्रगटिव भूदया धर्माजन श्रेयसेन्मूलयितुं तद्धर्मं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं वर्णिवेशरमणीयदर्शनं मन्दहासुरुचिरानन पूजितं
વહાલા ભક્તો, ભગવાનમાં પ્રેમથી જોડાઈ રહો. મહારાજમાં બહુ સુખ છે, બહુ સુખ, બહુ સુખ છે. હમણાં અમારા વિડીયો ધ્યાનના ટીવી આગળ છોકરા બેઠા હતા. બે ચાર છોકરા તો બિચારા આમ એક ધારા જોઈ રહ્યા હતા, પણ એક છોકરું જરા આમથી આમ જોયા કરે. હલો, હું પછવાડે બેઠેલો ને, એ મને મનમાં વિચાર આવે, કરે રે, એક સેકન્ડનું આ મૂર્તિનું દર્શન ક્યાંથી? અને આ બાળક આમ ચારે બાજુ શું જોતો છે? આ દુનિયામાં શું જોવા જેવું છે? પણ મેં કહ્યું, આ તો બાળકના હાથમાં ચિંતામણી છે, એનું એને માધ્યમ નથી, ભગવાનની મૂર્તિનું માધ્યમ નથી. એક સેકન્ડે ભગવાનનું અલૌકિક દર્શન ક્યાંથી? મૂર્તિનું દર્શન ક્યાંથી? એનું ધ્યાન ક્યાંથી? ક્યાંથી મળે, ક્યાંથી મળે? ફોળી આંખીઓ કરીને મૂર્તિને જોયા જ કરીએ. આહા, પ્રેમાનંદ સ્વામી એમ કે છે, તમારે ચાખડી ઘસારાના જે ચિહ્ન છે અંગૂઠા અને આંગળી પાસે વચ્ચે, એ જોઈને મને એટલું હેત થાય છે કે તમે રસ્તા ઉપર ચાલ્યા હો અને ત્યાં રજ વળગી હોય, હે વાલા, એ રજને હું મારી પાપણે કરીને લઉં છું, મારી પાપણે લઉં છું. આનું નામ પ્રેમ કહેવાય. હશે જગતના કોઈ શાસ્ત્રમાં આવો કવિ? પગે ચોટેલી ધૂળ તે પાપણીએ લોવાના, કેવી હશે એ મૂર્તિ, કેવા હશે એ સહજાનંદ સ્વામી, જેને 500 પરમહંસ આંખીની પાપણીની પીછી કરીને પગ તળિયા સાફ કરે સહજાનંદ સ્વામીના. ને કેવા એ સંતો જેની પ્રકૃતિ જો આમ ફરે ને તો બ્રહ્માંડોના બ્રહ્માંડ પ્રલય થઈ જાય, અને એ સંત જો સંકલ્પ કરે તો કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન થાય, એવી તાકાતવાળા આ સાધુઓ ભગવાન સ્વામિનારાયણને પગે ચોટેલી ધૂળને પોતાની પાપણી કરીને જો લૂસતા હોય તો એ સહજાનંદ સ્વામી કેવા હશે? હું આમથી આમ જોયા કરવાનું. જોવો ને મહારાજ, જોવો ને મહારાજ, સંભારો તારો મહિમા શું ગાવું હું મુખ વાટે અક્ષર મુક્ત તારા પ્રેમે ચરણ ચાટે આવા ભગવાન સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામી ક્યાંથી મળે આ ભગવાન ક્યાંથી એનું દર્શન ક્યાંથી ભક્તો આપણને ભગવાનનો મહિમા નથી એક છાંટોય નહીતર કોના બાપની તાકાત છે કે ભગવાનની મૂર્તિમાંથી વૃત્તિ ખહે ખહાય નહીં જવાય નહીં ધ્યાનમાં બેહો તો બહાર નીકળાય નહીં બીજું કાંઈ હુંજે નહીં અને સુખ તો એવું આવે કે તમને એમ થાય કે હું આખો સુખનો થઈ ગયો છું રૂમાડે રૂમાડા તમારા સુખના હોય એવું લાગે તમને તમારો આકાર બદલી જાય એ તો વાતું અલૌકિક છે અને માણે એ જાણે આ તો બધું દિવ્ય છે પણ દિવ્ય દ્રષ્ટિ વિના મહિમા વિના કાંઈ હાથમાં આવવાનું નથી આપણે બાળક જેવા છીએ આપણને ક્યાં ખબર છે સ્વામિનારાયણ શું ચીજ છે આ તો એને મળેલા નંદ સંતો બહુ બહુ વખાણે છે એટલે આપણને થોડુંક એમ થાય છે કે હશે કંઈક બાકી એ સહજાનંદ સ્વામી શું એની વાતો કરીએ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણા ઈષ્ટદેવ પ્રાણપ્રીતમ પ્રભુ સહજાનંદ સ્વામી એની સાથે વળગેલા રહો વળગેલા રહો એને લાડ લડાવો એને પ્રેમ કરો એને જમાડો રમાડો એને સુવાડો જગાડો એની હારે રસ બસ થઈ જાઓ ને બીજું કાંઈ કરવાનું નથી મા બાપ કાંઈ કરતા કાંઈ બીજું જેટલું થાય છે ને એ માથા ફરી ગયા હોય ને માણા જેમ માર્ગે જાય ને એવું છે જેટલા જાય છે એટલું પાછું આવવું પડશે જે દિવસે મારા સહજાનંદ સ્વામી પાસે જીવ આવશે તે દિવસે સુખીઓ થશે એ પહેલા નહીં થાય નહીં થાય નહીં થાય સુખ હતું જ ક્યાં કોણ કહેશે ભગવાન સિવાય બીજે સુખ હોય કોણ એવો હરામી છે આવી ખોટી વાતો કરે છે ભગવાન સિવાય માયામાં ક્યાંય સુખ નથી કાં સુખ હરિ કે ચરણ મેં કાં સંતન કે માહી આ સિવાય સુખ નથી નરપુર નાગપુર સુરપુર ઇન તીનો મેં સુખ નાહી ક્યાંય નથી મૂર્ખ છીએ ને એટલે ભગવાન સિવાય અને સંતો સિવાય બીજે સુખ મનાઈશ ઓહો ગુણાતીતાનંદ સ્વામી કહેતા જોયા જેવા બે હે મહારાજ જોયા જેવા બે તમે સાધુ બાકી બધા તો પોક મૂકીને રોયા જેવા છે માટે ભગવાનના સ્વરૂપ સાથે અતિ આનંદમાં ડૂબો રસબસ રહો ભગવાનને પ્રેમ કરતા રહો ભગવાનને પ્રેમ કરવા આપણે સર્જાણા છીએ આપણે ભગવાનને પ્રેમ કરવા સર્જાણા છીએ આપણે ભગવાનને પ્રેમ કરવા સર્જાણા છીએ આપણે ભગવાન માટે છીએ આપણે બીજા કોઈના કામના નહીં આપણો ઉપયોગ કોક કરી જાય એ તો કેવું થયું ખબર છે કામ દૂધા ગાય દોય અને કૂતરા પાય એ કેવું કહેવાય નિષ્કળન સામે કહ્યું કામ દૂધા ગાય દોય અને દૂધ ક્યાં નાખ્યું કૂતરા પાયા આહા પ્રભુ પ્રસાદીની પાવડીએ બાળોતિયા કર્યા ભગવાનની પ્રસાદીની સુંદર પામડી હતી આમ વસ્ત્ર એનું બાળોત્યું કર્યું એટલે છોકરો કળશે ગયો ને તે એને લૂશું પ્રસાદીના લુગડે આ સારું કહેવાય આવું છે આપણો ઉપયોગ કોક બીજા કરી જાય ને આવું છે ભગવાન સહજાનંદ માટે આપણી એક એક ક્ષણ હોવી જોઈએ સ્વામિનારાયણ માટે જ બસ. બધા આમ તૈયાર થાવ ને બધા, તમને કોઈ ખુમારી કેમ નહીં ચડતી? મને તો આમ બેઠું રહેવાય નહીં હો, પણ જાવું ક્યાં? પાછા તમારા સિવાય બીજે ક્યાંય કોઈ હારા શેર નહીં સંપ્રદાયમાં, હારા મારા એ બધા તમે અહીં આવી ગયા છો, એટલે આમ છું ક્યાં હળી કાઢીને જાઉં. બસ તમારે હારે રહેવાની મજા તો આવે છે, પણ પેલો છોકરો ભગવાનના ટીવીમાં દર્શન કરવા મૂકીને આમ આમ જોવે ને મને એમ થાય કર આને કેમ નહીં સમજાતું હોય કે સર્વે માલ આ મૂર્તિમ ભર્યો છે. હે એક વાર મૂર્તિ જો મળી જાય, મૂર્તિ મળી ગઈ એટલે તમને કરોડો બ્રહ્માંડ સુદ્ધા આત્મા દેવો ઈશ્વરો અક્ષરધામ બધું જ મળી ગયું ઓલમ સોલ. કેમ જે મૂર્તિ સર્વનું કારણ છે. આવા સર્વાવતારી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ આપણને મળ્યા છે, પણ એને આપણે પામ્યા નથી. મહારાજ કે એ મૂર્તિને તમે પણ દેખો છો, પણ એને તમે છે ને પામ્યા નથી. એને તમે જુઓ છો, પણ જેમ છે એમ એનો મહિમા સમજ્યા નથી કે આ કોણ છે, આ અમને મળ્યા એ કોણ છે, હા 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 એ ક્યાંથી આવ્યા છે, એ કેવા છે એની ખબર નથી. એ ખબર હોય ને તો ગાંડું થઈ જવાય ગાંડું. હો એ ગોપાલ સ્વામીને જેથી ખબર પડી, આ હા 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 હરિશંકર દીકરો ને અનુપબા જેવી દીકરી ને પત્ની જેવી પત્ની મૂકીને ખુશાલ ભટ્ટ હાલી નીકળ્યા. સલામ છેલ્લી બાકી નાખે દીકરો હરિશંકર દોડ્યો કે પપ્પા, દીકરી કે પણ બાપુજી, અને પત્ની કે હે પ્રાણનાથ તમે હાલ્યા તો કે સલામ. તમને ખબર નથી સહજાનંદ કોણ છે, નહીતર તમે મારી હારી હાલત તમે જાણતા નથી ને હું જાણું છું, હું જાણું છું. ખુશાલ ભટ્ટ વૈયાગ્યા, ભગવાન સહજાનંદ સ્વામીના સાધુ થયા સદગુરુ ગોપાળાનંદ સ્વામી, એને સહજાનંદને ઓળખ્યા કહેવાય. આપણે હજી નહીં જેવી સંસારની તુચ્છ માયામાં ગલથોડિયા ખાઈ જાઓ, એનું કારણ એટલું છે, સહજાનંદ સ્વામીનો મહિમા નથી આપણને. બોલો, એ સહજાનંદ સ્વામીનો મહિમા જેથી સમજાણો તેથી ખાણ ગામનો લાડુદાન ગઢવી બશેર હોનું પહેરનારો મરદ માણસ ઇંગળ પિંગળ શાસ્ત્ર ભણીને કવિ કવિતા ચર સર સર અસર સદર પર આવો વિદ્વાન માણસ જેને સયાજીરાવ સરકાર વગેરે મોટા મોટા સન્માન આપે અને એ સહજાનંદ સ્વામીના ચરણની દાસી થઈ જાય અને બે ભગવા કપડાં પહેરીને માથું મુંડાવીને પગમાં બેસી જાય અને મેં ઢાઢી તેહરો એમ બોલે, હું તારો ઢાઢી. અને સહેજભાઈ ને ખીમભાઈ એમ કહે કે અમે તો તમને પરણવાની જીભ કરડી છે, ત્યારે એ બ્રહ્માનંદ એમ કહે કે હું તો સહજાનંદને પરણ્યો છું, હવે તમને ન પરણાય. અને મારી વાત સમજો ના, સહજાનંદ આર્ય જો તમે પરણો ને તો બેડો પાર. અને એ બે બેન એમ કહે કે તમે કીધું ને અમે માન્યું, આજીવન બ્રહ્મચર્ય એ બાયુએ પાડ્યું અડધા વેણે. કેવા હશે એ સહજાનંદ સ્વામી એ તો બ્રહ્માનંદ સ્વામી જાણે, આપણને એમ ખબર પડે? હે આપણને તો કઈ સમજ્યા હોય તો આપણે ન થઈ જાય બ્રહ્માનંદ સ્વામી જેવા ને ગોપાલનંદ સ્વામી જેવા. હજી ઢળાતા જાય છે હાઈ રૂપિયો હાઈ રૂપિયો, હાઈ ડોલર હાઈ પાઉન્ડ, એ બધા દેશના બેઠા છે એટલે કહો હેડિયું દે છે આમથી આમ. સ્વામિનારાયણનું ભજન કરવાનું તાન ચડતું નથી, મૂર્તિનું ધ્યાન ચડતું નથી, અને ડોશીનું ધ્યાન નીકળતું નથી. ડોશીનું ડોહાનું ધ્યાન, આ હા હા ભગવાને જે કળ ચડાવી છે ને હડિયું કાઢે જાય માણસ. જીવને ભગવાનનો મહિમા સમજાય તો ભગવાનનું ધ્યાન થાય, પછી એનું જ થાય, પછી કોઈ એના મનને ખેંચે તોય ન ખેંચાય. વાતમાં હું માલ છે, કોઈના બાપની તાકાત છે, એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં. કોણ એવી વસ્તુ છે આ બ્રહ્માંડમાં કે જે ભગવાનમાં લોભ્યા હોય એ એમાં લોભે છે જ નહીં, છે જ નહીં. એવી વસ્તુ કોઈ છે જ નહીં. ભગવાન સહજાનંદ સ્વામી જેવું કાંઈ નથી. એની સાથે આપણી વૃત્તિઓ જોડી દઈએ, અનુભવ કરીએ કેવો એ આનંદ છે. અને આજ મારે તમને એક એક વાતની ચોખવટ કરવી છે, ખાસ મારા સંતોને, કારણ કે મને એટલો ભરોસો છે કે સાધુ મારી વાત સમજશે. પછી એ નહીં સમજે ત્યારે આપણે સીધા અક્ષરધામમાં જવું છે. એ સમજે ત્યાં સુધી પૃથ્વી ઉપર રહેવું, અને જેથી એ ન સમજે તેથી હાલી જ નીકળવું, કારણ કે પછી વાંહે જ કોઈ સમજે એમ લાગતું જ નથી. તમારો અમને ભરોસો બહુ. અમારે ભગવાન પ્રધાન અને તમારે વ્યવહાર પ્રધાન, એટલે તમારે ને અમારે બહુ ભળતું નથી હાલું ગમે એ હોય. અને મારે કોણ જાણ શું કઠણાઈ થઈ છે કે હાલું બહુ જગતમાં મોટા કહેવાતા હોય ને એની અરે મારે ફાવતું જ નથી. મારા ગુરુને ન જ ફાવતું. મારા ગુરુ તો મોટા માણસ આવે ને જે માથે ઓઢી જતા, આ નડિયાદવાળાને ખબર છે બેઠા કે જવા દો, કેમ જે મોટામાં રજોગુણ ને અહમ ને વાસના ને આંટીયું ને મનનું ધૈર્યું કરવાનો દાંડો ને આવું બહુ હોય મોટા હોય ને એમાં, એટલે આ સાધુ સમજશે એવી મને આશા છે. અને વાત તો હવે નાની એવી છે, આપણે એક કામ કરવા ઘણા વખતથી મથીએ છીએ. મેં કાલે પણ શિબિરના પ્રારંભ દિવસે કહ્યું હતું કે આપણે એક જ કામ કરવાનું છે, ભગવાન સંભાળવા. આખી જિંદગી એક જ કામ કરવાનું છે, જનીમાં ત્યાંથી મરીએ ત્યાં સુધી શું, ભગવાન સંભાળવા, ભગવાન ભૂલવા નહીં, એક સેકન્ડે ના ભૂલવા, એવી સ્થિતિએ જવું, આટલું જ આપણે કરવાનું છે. તમને ગમે તે કરવા જેવું લાગતું હોય આ સંસારમાં, પણ મારી દ્રષ્ટિએ, ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ, મોટા મોટા નંદ સંતોની દ્રષ્ટિએ, તો અખંડ ભગવાન સંભાળવા એ જ અગત્યમાં અગત્યનું કામ છે. બીજા બધા જ કાર્યો એનાથી ગૌણ છે. આપણે કયું કાર્ય મહત્વનું સમજીને જિંદગી એના માટે વેડફી નાખીએ એ તો આપણી સમજણી ઉપર આધારિત છે, પણ ભગવાન સ્વામિનારાયણની સમજણીમાં અને મોટા મુક્તોની સમજણીમાં તો ભગવાનને સંભાળવામાં જ જિંદગી વપરાય. ભગવાનને રાજી કરવા, સંતોને રાજી કરવા જ ક્ષણ ક્ષણ વપરાય. બીજાને માટે આ જિંદગી નો હોય નો હોય નો હોય. હે કામ દુઘા ગાય જેવી આ જિંદગી કૂતરા ન પવાય. પ્રભુ પ્રસાદીની પામડી જેવી આ ઉત્તમ જિંદગીએ કરીને, બાળોતિયા કરીને છોકરાને ન કરાય. સમજાણું, આ અણમોલ હીરા જેવી આ જિંદગી છે, કોહિનૂર હીરા જેવી, એને ગટરમાં ન નાખી દેવાય. અણમોલ મનુષ્ય અવતાર ભગવાન સહજાનંદ સ્વામીના સ્મરણમાં વિતાવાય, ભગવાન સહજાનંદ સ્વામીની સેવામાં વિતાવાય, ભગવાન સહજાનંદ સ્વામીને રાજી રાજી કરી દેવામાં એક એક જિંદગીની પળ વપરાય. કેવા મોટા ભગવાન મળ્યા છે. એ ભગવાનને સંભાળવા, સેવવા, માણવા, જાણવા માટે આપણી એક એક ક્ષણ જિંદગીની વપરાય તો આપણે ભગવાન સહજાનંદ સ્વામીને સમજ્યા કહેવાય, ઓળખ્યા કહેવાય, જાણ્યા કહેવાય, નહીતર તો આપણે હાવ મૂર્ખના સરદાર છીએ, કાંઈ સમજ્યા નથી. ભલે સત્સંગમાં બેહતા હોઈ પણ સત્સંગ આપણામાં બેઠો નથી. હવે મારે જે કહેવું તું એ કહું છું. ભગવાન સંભાળવામાં વધારે ને વધારે જો કાંઈ નડતું હોય ને તો એક વસ્તુ છે, એક વસ્તુ અમારા અભ્યાસ દરમિયાન અમને એ દેખાણી કહી દો. ભગવાન સંભાળવામાં કોણ નડે છે કહી દો. પોતે કોણ નડે છે બોલો. પોતે પોતે જેટલો આડો આવે ને એટલા ભગવાન બોલાય. ભગવાન સંભાળવામાં આપણને કોઈ નડતું નથી, આપણને આપણે જ નડીએ છીએ. તમને થોડી નવાઈ લાગશે પણ હું ચોખવટ કરું કે જેટલી પોતાની સ્મૃતિ રહેશે ને એટલી ભગવાનની વિસ્મૃતિ રહેશે. ભગવાનને એ સંભાળી શકે છે જે પોતાને ભૂલી શકે. અહમ છોડી શકે એ જ દિલ ભગવાનમાં જોડી શકે છે. અહમ હું મને મારું અમે અમારું હું હું આમ લાગું ને હું તેમ લાગું મને બધા જોવે મને બધા જાણે હું આવ્યો હું ગયો હું બેઠો છું ધ્યાનમાં હું માળા ફેરવું છું મારી આબરૂ જાહે હું હલકો દેખાઈશ હા મારું માન વધ્યું. આ બધું અહમ છે. અને આવી જેટલી સ્મૃતિ વધારે એટલી ભગવાનની વિસ્મૃતિ રહેશે. ભગવાન નહીં સાંભળે. ભગવાન સંભાળવા હોય એણે મેં આ બધા શબ્દો કહ્યા એ ઉડાડી દેવા પડે. મારો મહારાજ બધું મહારાજનું મારો મહારાજ. આમ જ્યારે મંડાઈ પડે ત્યારે એની વૃત્તિઓ ભગવાન આકારે થઈ જાય. પછી એને ભગવાનને રૂમાળા જેટલું છેટું ન રહે. આહા એવું થઈ જાય. માટે વાલા ભક્તો આ અમૂલક વાત આપણે સમજીએ, આ મોકો પકડી લઈએ, આ તક ઝડપી લઈએ અને આ કામ કરી લઈએ. આજ કરી લઈએ કરી લઈએ, કાલે આ દેહ પડી જશે, કાંઈ નહીં થાય. અને તમે જે જિંદગી વાપરીને જે કાંઈ ભેળું કર્યું છે એ તમારા કામમાં કાંઈ નહીં આવે. તમને ગમે એવી વાલી હશે તોય તમારી પત્ની છે ને પાદર સુધી આવશે તમારી વાહે ઠાટડીની વાહે, પછી પાછી વળી જાય બાય બાય કરીને. પશુઓ ઢાળિયામાં, નાણું બેંકમાં, સમજ્યા, સગાવાલા સ્મશાન સુધી, પછી તમે એકલા. મૂર્તિ સિદ્ધ કરીએ છે તો મૂર્તિ તમારી હારે રહે. મૂર્તિ પકડો, મૂર્તિ પકડો. મૂર્તિનો મહિમા તો સમજો બાપા. હું કહું છું કરોડો બ્રહ્માંડનું એ મૂર્તિ કારણ છે. ચિદચિદ વિશિષ્ટ પરમબ્રહ્મ સાકાર ભગવાન સ્વામિનારાયણ. કાંઈ અસર નથી થતી તમને? માથું ફાટી જાય, ખોપરીના 1000 ટુકડા થઈ જાય ભગવાન સહજાનંદ સ્વામી સમજાય તો. ગાંડ પણ જાગે. કેવું ગાંડ પણ જાગે? નિષ્કુળાનંદ સ્વામીને જાગ્યું એવું. કંકુબાઈ જેવી પત્ની, માધવજીને કાનજી જેવા દીકરા, અને આહા શેખ પાટીમાં મોટી પેઢી, અને 5 ગામના માણસો પૂછે એવી મોટાઈ, અને વાહ ભાઈ વાહ. એ બધું ધૂળમાં રગદોળી, અને સહજાનંદ સ્વામીના અડધા વચને આધોઈ ગામના પાદરમાં ભગવા પહેરે, લાલજી ઉતાર મટી નિષ્કુળાનંદ સ્વામી બને. જો એને સમજાણું. દાદા ખાચર અને મોટી બાને ભગવાન સહજાનંદ સમજાણા. તે દિવસે એણે એમ કહ્યું કે આજથી આ દરબાર, આ ઘર બાર, કુટુંબ કુળ પરિવાર, મારું દેહ મન અને મારો આત્મા, હે ભગવાન સ્વામિનારાયણ, તમને બધું દીધું. આજથી અમારું કાંઈ નહીં. આ દાદા ખાજર મોટીબા લાડુબા એને સમજાણું. ધન્ય છે એનો ગૃહસ્થ આશ્રમ. ભલે એને બબ્બે પત્ની હતી, બબ્બે દીકરા હતા, પણ દાદા ખાચરને મહારાજ સિવાય કાંઈ નહોતું. હે, કાંઈ નહોતું એની વાત જુદી છે. એવો એ ભક્ત હતો કે ભગવાન સહજાનંદ સ્વામીની ચિતામાં પડવા દોડ્યો હતો. જો એને બે પત્નીની બે છોકરા હોત તો એમ માને કે મારા વિના એનું શું થશે, ચિતામાં પડવા ન જાત. જાત દાદા ખાચરને કાંઈ નહોતું, એ ચિતામાં પડવા દોડ્યા. ગોપાલ સ્વામીએ બાથમાં લીધા કે હા દાદા ખાચર, સ્વામી મૂકી દો મને, મારું હવે કોઈ નથી. અરે પણ આ તારા છોકરા બે બૈરા તો કે ના ના ના, મારો મહારાજ, આનું નામ માયા તર્યા કહેવાય. બોલો હજી આપણે જાય શિબિરમાં હજી ક્યારે ઘેરે જઈએ એમ. કેજી 14 તારીખ આવે. કેટલો મોહ ભર્યો હોય જીવને, ઓહો, ત્યાં સોલાઈ જાય ઘેરે જઈને. હે, ત્યાં ઝીણી રોટલી ને ડાળ ભાઈ શાક આઈ પ્રેમથી પીરસે એવું કોઈ પીરસવાનું નથી. ત્યાં જોલી બૈરીને ઠેકાણે હોય ભલે, નહીં તો ડાસું બગાડીને ઠાંગું પસાડે, લ્યો ગળસી લ્યો કે. તારે હું ન્યા એને હું તમારું માધ્યમ હોય, એક હાથીથી વધારે જરાય નહીં. પૂછવું હોય તો પૂછજો ને, વાંહે જ બેઠા છે. કે સ્વામી કે છે ખોટું? કે છે હાવ હાસું છે. હા હા, અને ઘણાના બૈરા એ હાવ સૂટ દઈ દીધી છે. તમે તમારે જાઓ સ્વામીની સેવામાં, પણ આ નથી આવતા કે તારી સેવા બરોબર છે. લ્યો એક જણાને તો મેં અમેરિકાથી ફોન કર્યો, મેં કીધું સેવામાં વૈયા જાઓ કુંડળ, તો કે વૈયા જાઓ, મેં ઘરમાં પૂછો, હા પાડે જ જાઓ, ત્યાં પૂછ્યું પડખે જ બેઠા છે. તે ગુરુજી કહેશ કે કુંડળ સેવામાં જાઓ, તે વૈયા જાઓ, તે જાઓ ને કહેશ મને સંભળાણું અમેરિકા. તરત ધડ દઈને કે તે જાઓ ને, એવા ભાઈ ક્યાંથી તમારા કે સંતો તમને અહીંયા સેવામાં રાખે. ન નીકળ્યા, હા લીંબડીના મૂળજી શેઠ જેવું થયું. 18 જણાને ભગવાન સ્વામિનારાયણે કાગળ લખીને ભૂજ તેડાવ્યા ને સાધુ થઈને, પછી બધા સાધુ થઈને લીંબડીને પાદર આવ્યા, તે મૂળજીભાઈ મળી ગયા અને કહ્યું કે આમાં તમારું નામ છે, સોરા સુમલા સોરા હાલો બધા, એમ તમારું નામ છે સાધુ થઈને આવવાનું. તો કે એમ, તો કે હા વાંચ્યો કાગળ. વાંચીને ઉપાધિ પીડ્યા કે હાલું બધું ઠીક છે, પણ તમે બધા તો અમે અહીંયા જઈએ છીએ, તમને તેડવા આવ્યા ને સમાચાર કહેવા આવ્યા. હાલો, તારે કે ઘડી કાંઈ ઊભા રહ્યો પાદર? હું ઘેરે. હે, કે હું ઘેરે. લે બોલો, ઘેરે પૂછતો આવું એમ? ગયા પૂછવા, ઘરવાળાને એક બાજુ બોલાવ્યા, વીલું મોઢું કરીને બેઠા. તાર ઘરના કહે છે કેમ કોઈ ગુજરી ગયું, કેમ આવા ઢીલા થઈ ગયા? ત્યારે કે મહારાજનો કાગળ આવ્યો છે. શું કોઈ મોટા સંત ધામમાં ગયા? ના ના, મહારાજ તેડાવે છે. કોને? મને. શું કરવા? સાધુ થવા. તે હું જાઉં. એની પત્ની કે મન પૂછવા કેમ આવ્યા, તમને શરમ ન આવી? હું તમારા આત્માનો આત્મા છું, હું તમારી માલિક છું, તમે મારી વસ્તુ છો, તે મન પૂછવા આવ્યા? તમે ભગવાનના છો, ભગવાન તમારો આત્મા છે, અને એ તમને તેડાવતા હોય અહીં કેમ આવ્યા? આજ મને એ વાતનું દુઃખ થયું કે મારા પતિને આટલો ભગવાનનો મહિમા નહીં. જાઓ, અહીં શું આવ્યા? નને તેજી મૂળજીભાઈ એમ બોલ્યા તા, એ કે પણ મહારાજનો કાગળ જોતા એમ થાય છે જાઓ, અને તને જોતા એમ થાય છે નથી જવું. આવું થયું તું, બની ગયેલી ઘટના છે. જીવને માયા બાંધી રાખે છે. માયા તો કાંઈ બાંધતી નથી, આ પોતે જઈને બંધાય છે, પોતે હાથે કરીને મરે પડે છે અને દુઃખી થાય છે. પણ મહાઆનંદદાયી ભગવાન સહજાનંદ સ્વામીની આદિ અનાદિ શાશ્વત દિવ્ય મૂર્તિનો મહિમા એને નથી સમજાતો, નહીતર એ ભગવાન સહજાનંદ સ્વામીને મૂકીને કોઈ પદાર્થમાં પ્રીતિ કદી જીવ ના કરે. કેમ જે એને એટલી ખબર પડે કે આ મૂર્તિની આયુષ અને હું જેમાં પ્રેમ કરું છું એની આયુષ, કે એ તો એક ક્ષણમાં ધૂળ થઈ જાય. ધૂળ જ હતી હમણાં, અને વચમાં જરાક આકાર થયો છે, પાછી ધૂળ થાય. અને આ મૂર્તિ તો કે જેવી છે એવી અનાદિકાળથી છે, તો કે એને ભેટાય, એને ચુંબન કરાય, એનો પરસ્ય ભોગવાય, એનું રૂપ જોવાય, એને જ રમાડાય ને એ મય થઈ જવાય. આ કાલ હવારે ટળીને મરીને ધૂળ થાય એવા પદાર્થોમાં પ્રીતિ ના કરાય. કેમ જે એવા નાશવંત પદાર્થમાં જો ચિત્ત જોડીએ ને બંધાઈ જઈએ અને સ્નેહ થઈ જાય, હલવાઈ જઈએ અને એ પદાર્થ પાછું મરી જાય, ત્યારે આપણે છાતી કૂટીને રોવા સિવાય કાંઈ ફાયદો ખરો? વર વરીએ તો આયસો વરીએ મેરો ચુડલો અમર હો જાય, ભાઈ મીરા આટલું ન સમજાય આપણને? પણીએ તો પુરુષોત્તમ ને પણીએ, પરણું તો પુરુષોત્તમ પરણું, નહીતર કુંવારી મરું. બ્રહ્માનંદ સ્વામી આના બધાના શબ્દો જુઓ, એને સહજાનંદ સ્વામીનો મહિમા જુઓ. ભગવાનને પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, સર્વોપરી જાણું તમને જેવા છો તેવા. જાણવામાં જાણવામાં કસર ન રહે કાંઈ તમને,
જાણવામાં કસર ન રહે કાંઈ તમને,
જાણવામાં કસર ન રહે કાંઈ તમને, પ્રભુજી વાલો લાગુ તામને,
પ્રભુજી વાલો લાગુ તામને,
હે એવો કાંઈ શીખવાડો આપ મને,
એવો કાંઈ શીખવાડો આપ મને,
હે એવો કાંઈ શીખવાડો શીખવાડો, એવો કાંઈ શીખવાડો આપ મને,
એવો કાંઈ શીખવાડો આપ મને,
પ્રભુજી ઓ મારા પ્રભુજી વાલો લાગુ હું તમને,
પ્રભુજી વાલો લાગુ હું તમને,
વાલો લાગુ તમને,
વાલો લાગુ તમને.
ભગવાનનો મહિમા આપણે નથી જાણતા એ ટોપિક ઉપર આજ હું વાત કરું છું. આપણને એ અણમોલ ખજાનાની ખબર નથી, એટલે નહીં જેવા માયિક પદાર્થ માટે સહજાનંદની સ્મૃતિ છોડી દઈએ છીએ, ભગવાન ભૂલી જઈએ છીએ. ભગવાન ભૂલવા જેવા નથી અને બીજું સંભાળવા જેવું નથી. આ વાત આમ જ છે, આજ સમજો કે લાખ વર્ષે સમજો, ભગવાન રાખ્યા જેવા છે. એની સ્મૃતિથી જે પ્રાપ્તિ થાય છે તે પ્રાપ્તિ બીજી કોઈ વાતથી કદી થતી નથી. એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં દ્રષ્ટિ રાખવાથી તેજોમય પ્રકાશમાં દિવ્ય અલૌકિક મૂર્તિના દર્શન થાય છે. એ ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિમાં વૃત્તિ રાખવાથી આત્માનું દર્શન થાય છે. એ ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિમાં વૃત્તિ રાખવાથી માણસ ત્રિકાલ જ્ઞાની થાય છે. એ ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિમાં વૃત્તિ રાખવાથી માણસ સત્ય સંકલ્પ થાય છે, વચન સિદ્ધ થાય છે. એ ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાથી બધા અવતારો એની પાછળ પાછળ ફરે છે. પર્વતભાઈને પૂછી જોજો, અગતરાયવાળાને વાંચજો હરિચરિતામૃત સાગર. 5 વર્ષ સુધી અવતારો એની વાહે વાહે ફેર્યા હતા એમ લખ્યું છે. અને એક દિવસ અવતારો એમ કહ્યું કે પર્વતભાઈ, અમે તમારી પાસે 5 વર્ષ ફરીએ છીએ, તમે અમારી હામું કેમ નથી જોતા? ત્યારે કે સર્વના કારણ સહજાનંદ સ્વામીની હામું જોઈ રહ્યો છું, હવે મારે કોઈની હામું જોવાની જરૂર નથી. આ પર્વતભાઈને ભગવાન સમજાણા કહેવાય. આહા, અવતારો એની હામું ન જોવે અને આપણે તો આરા માયાના ધૂળના પદાર્થો વાલા કરીને રાખીએ. આપણને નાકકાન જ ન કહેવાય, નાકકાન જ બોલો. હા તો સારું છે, ભગવાન દયાળુ છે, અને જો ભગવાન માથા ફેરે હોય ને તો આપણને એક રૂમમાં પૂરીને મારી મારીને તોડી નાખે. હો, એ તમારી જાતના કજાત્યો, તમે તો મારા નામ ઉપર પાણી ફેર્યું, ક્યાં મારી મોટા ને ક્યાં તમે નખોદ વાળ્યું. તમે મને સમજ્યા હું, હે કે તમે મને સમજ્યા હું? ભગવાન સહજાનંદ સ્વામી કાયમ આ સવાલ કરતા હતા કે તમે મને શું જાણો છો. મૂળજી બ્રહ્મચારી કહે છે કે વિસનગર નથી જવું, ત્યાં સુબો માથા ભારે છે, તમને મારી નાખવા ફરે છે, ત્યાં જશો તમને પકડી લેશે. ત્યારે ભગવાન સહજાનંદ સ્વામી કે બ્રહ્મચારી તમે અમને શું જાણો છો? બ્રહ્મચારી કે ભગવાન જાણી છે. તો બોલ બોલ કરો, માં વાહે વાહે લ્યો. એ પીપળો ઠેલ્યો છે વાલે પગ કેરી પેનીએ, એની વાત જ જુદી. બોલો, ભગવાન સ્વામિનારાયણની ગજબ ગજબની વાતું છે. એક જણો સારી સેવા કરીને સભામાં આવ્યો ત્યારે ભગવાન સહજાનંદ સ્વામી કે તે અમારું જરીક જેટલું આ સત્સંગનું કામ કર્યું એટલે જા, તને અમે બ્રહ્મા બનાવશું કે છે. આહા, એ સૂરો ખાચર કે મહારાજ, કોઈ બ્રહ્માંડના બ્રહ્મા ગુજરી ગયા છે ને આ ન્યા બિહાડશો? પદ ખાલી થયું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે તમે અમને શું જાણો છો? આ એક જ સવાલ, તમે અમને શું જાણો છો? કે તમને જાણીએ છીએ ભગવાન. કે આમ કરશો તે એક નવું બ્રહ્માંડ બનાવી દેહું, આ ન્યા બિહાડી દેહું. બોલો, સમજાણો? તો આ તો ભગવાન સ્વામિનારાયણ. કોકને અમેરિકાનું પ્રેસિડેન્ટ થવું હોય પણ કોઈના બાપની તાકાત છે? આમ કરે તો અમેરિકા બનાવી દે અને અન્ય બેહાડી દે પ્રેસિડેન્ટ કરીને. પણ ભગવાન સ્વામિનારાયણની શક્તિ છે, જેની ભ્રકૃતિ વિલાસમાં અનંત બ્રહ્માંડ ઉપજેને લઈ થાય, એ છે ભગવાન સહજાનંદ સ્વામી. આવા સ્વામિનારાયણ ભગવાન આપણને ભગવાન તરીકે, ઈષ્ટદેવ તરીકે, ભજનીય પરમાત્મા તરીકે પ્રાપ્ત થયા હોવા છતાંય આપણે એનું ભજન ના કરી શકીએ, એનું ધ્યાન ના ધરી શકીએ, એને માટે 5 માનસી ના કરી શકીએ, એ ભગવાન સહજાનંદ માટે ધન કુટુંબ પરિવાર જીવિત ન કરી શકીએ તો ધૂળ પડી આપણી સમજણીમાં. આપણે સાધુ સેવા જ નથી, આપણે સાચા સંતને ગુરુ કર્યા જ નથી. બધો ડોળ છે. આપણે તો આપણી માન મોટેપને અહમમાં જીવીએ છીએ. ભગવાનના મહાત્મ્યના કેફમાં નહીં, મોટાના મહિમાના કેફમાં નહીં. અને ભગવાનને ભગવાનના મોટા પુરુષના મહિમાના કેફમાં જીવીએ તો જીવન બદલી જાય, છતે દેહે દિવ્ય આકાર થઈ જાય, આખી વાત અલૌકિક થઈ જાય. લૌકિક મધ્ય અલૌકિક વાત આખી જુદી છે. માટે ભગવાન સહજાનંદ સ્વામીનો મહિમા સમજો. આજ મારો મહિમા સમજવા ઉપર ટોપિક છે. મહિમા જેટલો ઓછો જાણીશું એટલું ચિત્ત ભગવાનને મૂકી દેશે. મહિમા છે એ એક જબરજસ્ત ચિકાશ છે, એનાથી જ ચીપકી રહેવાય. આ બધા સાધુઓ અમે 50-60 જેટલા ભેળા રહીએ છીએ, કોઈ કોઈ ઝઘડતા નથી, કોઈને કોઈના ઉપર દાજ કે અભાવ નથી, કેમ જે બધાય સાધુને એકાબીજીનો મહિમા છે. એકાબીજીને દંડવટ કરે હુતા હોય, સાધુ હુઈ ગયા હોય તો બીજા સાધુ રાતે જાગી ઓને ખબર ન પડે એમ જીભે અને પગે જીભ બડાડીને એની ચરણ રજ છાંટી જાય, એટલો આને એકાબીજીનો મહિમા છે. એટલે ન જ બાધતા, એ સમજે છે કે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણને ખોળે આ સાધુ બેઠા છે. હા હા હા, એની ચરણ રજ ક્યાં છે? હે, એટલું માધ્યમ હોય તો ભગવાન સિવાય બીજો ઘાટ થાય? શું કહો છો? મહિમા જ નથી ને, મહિમા નથી. બોલો, મહિમા હોય ને તો વહેલા 3 વાગે જાગીને તમે આખા શિબિરની પ્રદક્ષિણા કરો 5. બોલો, મહિમા હોય ને તો તમે આની કોઈ રોડે આવીને આખી શિબિરમાં આવેલા આખા ભક્તોને પસા હો દંડવટ કરી નાખો. કર્યા? આ બધા શિબિરાર્થીઓ સાથે મહાદેવજી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આમ ઘેરાવો કેટલો છે? પ્રદક્ષિણા ફેર્યા 2-5 બધાયની, આ સભા મંડપની ફેર્યા. આપણે તો આપણો મહિમા છે કે આ બધામાં હું કંઈક છું, મીઠા વગરનું પ્રાણી. એ આવા ભગવાન આવા સંતો ન મળે ને આ ભગવાને આપણને દઈ દીધું, ઓહો હો હો, શું ભગવાનની ઉદારતા તો જુઓ, ઉદારતા તો જુઓ, કાંઈ ન મળે કાંઈ. તમને કહો, આ સભા બેઠી છે એમાંથી નાનામાં નાનો હરિભક્ત ઊંધે માથે લાખ વર્ષ તપ કરીએ ને તો એ હરિભગતના દર્શન ન મળે. હવે તમારે શું કહેવું છે? પણ એ તો ઓલો પથારી કરીને પાસે હોતો હોય ને એટલે મહિમા નહીં. લાખ વર્ષ તપ કરો ને તો આ સભામાં નાનામાં નાનો હરિભગત બેઠો છે ને એના દર્શન એકાદ વાર ઘડીક થાય લ્યો, તો પછી આ પાર્ષદો આ સાધુઓ કેટલા મહાન. અને તો તમે વિચાર કરો, જેના ભજને કરીને એ સંતોમાં આટલી મોટાઈ આવતી હશે, એ સર્વ અવતારી સર્વના કારણ સ્વામી નારાયણનો મહિમા તો કેટલો હશે. અને એ ભગવાનનો મહિમા, આ હા હા હા, મોઢાથી બોલાય કેવી રીતે એને કહેવો? માટે એ મહારાજને માણો, બસ એને પ્રેમ કરો, એની હારે હેત કરો. આપણે તો શોભાશી કહું રૂડી, હા એમાં જવું છે. આજ એ પદને આપણે વાગોળવું છે, પણ પહેલા એકવાર તો ગાવું છે. અદ્ભુત પદ છે. શા માટે અદ્ભુત પદ છે? આમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા અને ભગવાન સ્વામિનારાયણનો જેને મહિમા હોય એવા સંતને કેવું થાય એ એક વાત બતાવી છે. અને ભગવાન શ્રી હરિના અલૌકિક મહિમાને ધારનાર પ્રેમાનંદ સ્વામી કેવા આનંદમાં છે એની એની છેલ્લી કડી જો. આવા રૂડા પ્રેમ સખીના સ્વામી, એક કડીમાં તેવું આવશે, આવા રૂડા પ્રેમ સખી વર પામી. શું મજાના શબ્દો છે! જોકે આમ તો હાવ ગુજરાતી છે, આમ તો તમે બધું જાણતા જ હશો કે ચરચું છે, વાગોળો મારું ખરું, જાણતા હોય તોય.
શોભાશી કહું રે વર્ણન કરતા એ જીવાલાજીનું स्मरण करता ध्यान धरता वर्णन करता मारु चित जाय बूढ़ी शोभाषी कहूँ रे रूढ़ी
शोभाषी कहूँ रे रूढ़ी
शोभाषी कहूँ रे वर्णन करता जाय चित रूढ़ी
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 शोभा शोभा शिकहूँ रे
बड़े भाव से हरि ध्यान में निमग्न होकर
हर हरिवर जोया रे रंग मा
हरिवर जोया रे रंग मा
हरिवर जोया रे जोया रे बालाजी हरिवर जोया रे
हरिवर जोया रे रंग मा
मोहे हूँ तो हे मोहे हूँ तो रसिया जी नांग मा
हे हूँ तो रसिया जी नांग मा
पर मोहे हूँ तो रसिया जी नांग मा
मोहे हो तो रसिया नांग मा
शोभा शोभा शी कहूँ रे रूढ़ी
शोभा शी कहूँ रे रूढ़ी
पल पान न सरके
उपमा पे पल पान न सरके
उपमा उपमा पी पल पान न सरके
उपमा पे पल पान न सरके
शोभा शोभा शी कवि रूढ़ी त्रिवली सुंदर रे शोभे
त्रिवली सुंदर रे शोभे
जोई जोई चितड़ा मारा लो
हे जोई जोई चितड़ा मारा लो
हे जोई जोई चितड़ा मारा लो हे
जोई जोई चितड़ा मारा लो
शोभे
વાલા ભક્તો, આવારૂડા પ્રેમ સખીના સ્વામી પ્રેમાનંદ સ્વામી પોતાના પ્રિયતમ પ્રાણાધાર ભગવાન સર્વાવતારી શ્રી હરિજીની શોભા વર્ણવે છે, જે શોભા ધ્યાનમાં આપણને બહુ ઉપયોગી થાય છે. સ્વામી એમ કહે છે, કે હું ભગવાન શ્રી હરિનું વર્ણન કરું છું, વર્ણન કરતા કરતા મારું ચિત્ત બુડી જાય છે. શબ્દ કી ઓર ધ્યાન દીજે, ચિત્ત બુડી જાય છે. આપણે ઘણી વખત બુડવા અને ઉપસવાની વાતો સાંભળી છે. બુડવું, બારું નીકળવું, એ શબ્દ અહીં છે. ચિત્ત જાય બુડી, કોઈ પાણી બુડી જાય, કોકને જાજુ ધન મળે તો એમાં બુડી જાય, કોઈ નારીમાં બુડી જાય, કોઈ સંસારમાં બુડી જાય. આપણા પ્રેમાનંદ સ્વામી ભગવાનમાં બુડી ગયા. જે વ્યક્તિ બુડી જાય ને એ દેખાય નહીં, જેમાં એ બુડી જાય એ જ દેખાય, અર્થાત એ જ રહે. ભગવાનની દિવ્ય અલૌકિક મૂર્તિ છે ને, એમાં ભગવાનના મુક્ત વર્ણન કરતા કરતા, સુખ ભોગવતા, દર્શન કરતા, મહિમા વિચારતા બુડી જાય છે, પછી ભગવાન દેખાય છે, પછી એ મુક્ત નહીં. આ વાત શિક્ષાપત્રીમાં લખી છે, બે શ્લોકમાં છે. જાણતા હોય ઊંચો હાથ કરે, જાણતા હોય ઊંચો હાથ કરે. શિક્ષાપત્રીના અભ્યાસી હોય, રોજ શિક્ષાપત્રી સમજીને વાંચતા હોય અને વાંચીને સમજતા હોય, બે ચાર શ્લોકને વાંચીને વાગોળતા હોય, આમ વાંચીને ઊભા થઈ જાય ખંખેરીને, એમ નહીં. જેમ ખરેખર ભગવાનની આજ્ઞાનો મહિમા સમજી અને વાંચીને વિચારતા હોય કે આ પ્રમાણે જે કહ્યું તેમ મારાથી જીવાય છે, એને ખબર હોય કે આ બુડવાની વાત શિક્ષાપત્રીમાં છે. ક્યાં છે? ઊભા થાવ, શાબાશ, તાલી પાડો. નીકળ્યો એક, નીકળ્યો. જેમ રાધાજી અતિ સ્નેહ કરીને ક્યારેક તો ભગવાનના અંગમાં લીન થઈ જાય છે, બુડી જાય છે, ત્યારે શ્રી કૃષ્ણને એકલા એકલા જાણવા, મુક્ત મહારાજમાં બુડ્યો કે ન બુડ્યો, પછી એ રહેતો નથી, તો એ ભગવાન એકલા દેખાય છે, એકલા રહે છે. નથી રહેતો એનો મતલબ એમ કે દેખાતો નથી બહારથી, બાકી અંદર ભગવાનના રોમે રોમ, આંખે આંખ, કાને કાન, હાથે હાથ ને પગે પગ, એક એક થઈ ગયા હોય ભગવાનને ભગવાનનો ભક્ત, એક એક આકારે છે. શિક્ષાપત્રીમાં છે આ છોકરામાંથી તો કેટલાય દાદા ખાચર જેવાન, કેટલાય પરોજભાઈ જેવાન, સમજાણું, કેટલાય મોટીબા જેવાન, કેટલાય મીણબા જેવાન, કેટલાય ગોપાલ સ્વામી જેવાન, કેટલાય બ્રહ્માનંદ સ્વામી જેવા થવાના છો તમે, જેમ તેમ ન સમજતા. હા, સાધુ થશે એવા થાય ને હરિભગત થાય એ એવા થાય. અમારો દાખલો પાણીમાં જવાનો નથી. રાધાજી અતિ હેતે કરીને ક્યારેક ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ત્યારે શ્રી કૃષ્ણને એકલા જાણવા, એમ તો અંદર આવે છે, પણ પહેલા શ્લોકમાં એમાં આવે છે, વામે યશ સ્થિતા રાધા શ્રીશ્ચ યશ્યાસ્તિ વક્ષસે વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. જેના ડાબા પડખાને વિશે રાધા છે અને જેના હૃદયમાં લીન, વક્ષથળ એટલે હું, જેના હૃદયમાં લીન એવા રૂકમિણી છે. છે ક્યાં છે રૂકમિણી? અંદર બુડી ગયા છે, ક્યાં છે? અને વૃંદાવનને વિશે વિહાર ના કરનારા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું અમે અમારા હૃદયને વિશે ધ્યાન કરીએ છીએ. પણ એ રાધા બુડી ગયા છે અને અહીંયા રૂકમણી બુડી ગયા છે પહેલા શ્લોકમાં, છે કે નહીં? આવે છે ને બે શ્લોકમાં બુડવાનું, બુડી ગયેલા આવે છે બે શ્લોકમાં, બુડી ગયેલા રૂકમિણીજી અને રાધાજી. આ બહેનોને ખબર હોય, કારણ કે આ વાત બહેનોની જ. એ કઈ ગોપો બુડ્યો નથી એટલે ગોપાને ખબર ક્યાંથી હોય? એ તો કોઈક બુડી ગયા હોય ને બાવડું પકડીને બારા કાઢે, એમ બારા નીકળો તો ત્યાં બુડી જાવશો. મૂળ આમ થયું સમજા. હા, એને પૂછાય નહીં ને, એ તરત કે રાધાજી રૂકમણીજી બે બુડી ગયેલા આવે શિક્ષાપત્રીમાં, સમજા. આવું આવું છે, આવું દિવ્ય છે. પ્રેમાનંદ સ્વામી એક એવી ઊંચી ભૂમિકા ઉપર આ વાત બોલી રહ્યા છે કે હું શું કરું, તમારી શોભા એટલી બધી રૂઢી છે, તમે એવા મનોહર દિવ્ય અલૌકિક મૂર્તિ છો, તમારી મૂર્તિનું આમ ચિંતન કરવા જઈએ, ચિંતન કરવા જઈએ, આમ 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 હંભારીએ હંભારીએ હંભારીએ, વર્ણન જ્યાં કરીએ ત્યાં તો એ ચિત્ત બુડી જાય, તમારામાં લીન થઈ જવાય છે, તમારે આકારે થઈ જવાય છે, હરિરૂપ થઈ જવાય છે. પછી અમે બહારા રહેતા નથી, કોણ કોને ભજે? પછી ભાગવતના દસમ સ્કંદમાં ગોપીઓ ભગવાનનું બહુ મનન કરવા લાગી, રાસ પંચાધ્યાયમાં વિયોગમાં તે બુડી ગઈ અને શું કહેવા લાગી, હું કૃષ્ણ બોલો કે એ નથી ખબર, શું કહેવા લાગી, હા આમ હાડલો આમ હાડલો આમ હાથમાં ઊંસો કરીને કે મેં ગોવર્ધન તોડ્યો છે. અરે બાપા હાડલો છે, સમજાડું, એને બુડી કહેવાય. પછી સત્સંગમાં એક આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના એક એક બેન બુડ્યા હતા, બોલો ભટ્ટ. હે અચ્છા, પછી પીજના અવલભાઈ ભક્ત ચિંતામણીમાં એની કથા આવે છે. ધ્યાન કરતા કરતા દેહમાંથી નીકળ્યા અને મૂર્તિમાં ગીર્યા, સમજ્યા. અને સહજાનંદ સ્વામીની દિવ્ય મૂર્તિ પોતાનો આકાર લાગવા લાગ્યો, જેમાં શરીર આપણને આપણે લાગીએ છીએ ને એમ મૂર્તિ પોતે લાગવા લાગ્યા, એટલે બોલ્યા કે હું સહજાનંદ છું. શું બોલ્યા? હું સહજાનંદ સ્વામી છું, એમ બોલ્યા. હલો, પૂછો મને પ્રશ્ન. તમારા મનમાં આવું છે, તમારા મનમાં આવું છે, બધાના સંકલ્પ માંડ્યા કહેવા. સહજાનંદ રૂપ થઈ ગયા, આને બુડ્યા કહેવાય. પોતાને ભૂલી જવું, ભગવાનની એટલી બધી સ્મૃતિ ઘાટી થઈ જાય કે પોતાની સ્મૃતિ જ ના રહે. પછી તો અવલબાઈને ગાદી તકિયા અને બધું નાખીને બેહાડ્યા, ગુલાબના હાર પહેરાવ્યા અને હવ પગે લાગીને સામે બેઠા, હવ દંડવટ કરીને પગે લાગીને કથા વાર્તા હાલે, અને મહારાજની જેમ ફૂલ હુંઘે ને મહારાજની જેમ લટકા કરે, અને વોઇસ બદલી ગયો. લેડીઝનો અવાજ હતો એ બદલાઈને જેમ્સનો થઈ ગયો અવલબાઈને, અને મહારાજનો અવાજ આવી ગયો ઘેરો ગંભીર, હું સહજાનંદ સ્વામી છું. એવું બે ચાર દિવસ રહ્યું. પછી એક દિવસ બારા નીકળ્યા, બુડી ગયા હતા ને પછી બહાર નીકળ્યા, એટલે પોતે દેખાણા પોતાને કે હું અવલભાઈ, લે કે મને ગુલાબના હાર કેમ પહેરાવ્યા, અને આવું આસન મને જેઠે ઉતરી ગયા કે હું તો મહારાજની દાસ છું, તો મને ઘેરીને કેમ બેઠા બધા, તમને ઘેરીને જ બેઠા, તો અમે તો મહારાજને ઘેરીને બેઠા હતા, હવે તમને તમે યાદ આવ્યા. હા, અબ તક તો આપકો આપકી સ્મૃતિ નહીં થી, ઇસલિયે મહારાજ હી થે તુમ નહીં થે. દિમાગ મેં આતી હૈ બાત ક્યા, ચિત્ત જાય બુડીનો અર્થ કરું છું. શું થાય? ચિત્ત જાય બુડી, શું થાય બોલો તો? ચિત્ત જાય બુડી. આમાં થાય છે એવું નથી, સંસારમાં એવું થાય છે, સંસારમાં બી એવી ઘટનાઓ ઘટે છે. બહુ પ્રેમી હોય ને એના ચિત્ત એકા બીજીમાં બુડી જાય. શેણી વિજાણન, આણંદ, દેવરો, લેલા, મજનુ, આ બધા જે પ્રેમી યુગલો વિશ્વમાં થયા ને એમના ઇતિહાસો પણ આવા છે. એ લેલાને મારો તો મજનુને વાગે, અને મજનુને મારો તો લેલાને વાગે. ન્યા એના શરીરમાં જ ભરોળ આપડે. સમજાય છે આ વાત? આ તો બધી અદ્ભુત વાતો છે, દિવ્ય બાબત છે આ બધી. ભગવાન સહજાનંદ સ્વામીમાં જો પ્રેમ થઈ જાય અને ચિત્ત જો જોડાઈ જાય તો સહજાનંદ જમે ને તમારું પેટ ભરાય, તમે જમો ને સહજાનંદની ભૂખ જાય. એવી એકતા થાય, એવી એકતા થાય ભગવાને રે. પ્રેમ કરો. લેલા મજનુને હતો એવો, આણંદ દેવરાને હતો એવો, શેણી વિજાણનને હતો એવો, એવો પ્રેમ સહજાનંદ હારે કરો. શું વાંધો છે? સહજાનંદ પ્રેમ કરવા જેવા તમને નથી લાગતા? તમને હું બીજું જ પ્રેમ કરવા જેવું લાગેશ? એ તમને પ્રેમ કરવામાં વાંધો હું શું એમ કહું છું? એવો પ્રેમ આપણે સહારું નથી કરતા ભગવાનમાં. ભગવાન તો દિવ્ય અલૌકિક મૂર્તિ છે, એ જ પ્રેમ કરવા જેવા છે. એના સિવાય બીજે પ્રેમ કરાય જ નહીં. એ ભગવાન સહજાનંદ સ્વામી સાથે જેથી પ્રેમ થાય તેથી કેવી સ્થિતિ થાય? આઈ રહ્યું પાણવી ગામ, આઘું નહીં, આઈ અહીંયા જ છે. પૂજા ડોડિયા થઈ ગયા અહીંયાથી. ગોપાલ સ્વામીએ એમ કહ્યું કે પૂજા ડોડિયા જેવા વિશ્વાસપાત્ર સત્પુરુષ જગતમાં કોક જ હોય. ગોપાલ સ્વામી જેને સત્પુરુષની પદવી દે એ પૂજા ડોડિયો રાજપૂત જ્ઞાની જ્ઞાતિ એની એને એવી ભગવાન મેળવવાની ખુમારી ચડી, એવી ચડી, એવી ચડી કે ઘરમાં, સંસારમાં, સ્ત્રીમાં, છોકરામાં, વ્યવહારમાં, રૂપિયામાં ક્યાંય ધ્યાન જ ન રહ્યું. અને ભગવાન મેળવવા માટે આમ ગાંડા જેવા થઈ ગયા. નકલંગ મહાદેવ ગયા ભાવનગર પાસે, સમજ્યા? ત્યાં સમુદ્રની કિનારે મોટું શિવલિંગ છે અને પાણીની વેળ આવે ને ત્યારે શિવલિંગ ઢકાઈ જાય અને વેળ ઉતરતી બહાર નીકળે. ઉતરતી વેળે અહીંયા ગયા અને શિવલિંગને બાટ લીધી. હા, કોઈ કંઈ કીધું કે આને બાટ લે તો ભગવાન મળે. બાટ લીધી ને આવ્યું બરોબર વાધું, જે માથે વાંહજાળ પાણી તો મૂકે નહીં, પણ એવી પાણીની ઝાપટ વાગી ને તો મુકાઈ ગયું. અને હળસેલીને પાણી બહાર એક ગૌ કાઢી નાખ્યા. ત્યારે આને એમ થયું કે આમ મને બારી કેમ કાઢી નાખ્યો? મારે તો ભગવાન દર્શન દે તો જ જીવવું છે, નહીતર જીવવું જ નથી, મરી જવું છે. ફરીને શિવલિંગને બાટ લીધી, સમજ્યા? અને પરમાત્માને પ્રાર્થના કરી, દર્શન દો કા આ દેહ પાડી દો, કોના સારું જીવવું મારે? મારે કોઈના સારું જીવવું નથી, દર્શન દો નહીતર આ શરીર ખતમ કરો. અને એ જ વખતે આકાશવાણી થઈ, ભક્ત રાજ પૂજા ડોડિયા, હા હા, આમ અધીરા ન થાઓ, ઘરે જાઓ, તમારા ગામની પાદરે બે સાધુ આવશે અને સાધુમાં તમને ભગવાન મળશે. લ્યો, પૂજા ડોડિયાને એમ થયું કે આ તો આવી આજ્ઞા થઈ. પછી પોતાને ગામ પાણવી આવ્યા, ખેતીવાડીનો ધંધો કરે, પણ એક દિવસ બે સાધુ આવીને ગામને પાદર ડેરામાં બેઠા છે. પૂજા ડોડીએ હાથીડું લઈને આવ્યા અને ખબર પડી કોક સાધુ આવ્યા છે. હાથીડું ગામને પાદર ઊભું રાખીને ચોરામ ગયા. કહેલા આમાં સ્વામિનારાયણ કોણ? ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી કહે છે, સ્વામિનારાયણ તો ગઢડા અમારા ઈષ્ટદેવ બિરાજે છે, અમે એમના સાધુ છીએ. એમ હા, મને ભગવાનના દર્શન કરાવશો મહાત્માજી? જરૂર. પહેલા સત્સંગ કરો. મનુષ્ય રૂપ પરમાત્માનો મહિમા સમજો, દિવ્ય રૂપ અને મનુષ્ય રૂપ એક સમજો, નહીતર અમે દર્શન કરાવશું ને તો એમ થાય કે આ તો માણસ છે. પહેલા દિવ્યતા શીખવાડ્યો, સત્સંગ કરાવ્યો, અને પછી ગઢડે લઈ આવ્યા અને લીમડા નીચે બેઠેલા સહજાનંદ સ્વામીના દર્શન કર્યા અને સમાધિ થઈ. અને એવા પ્રેમી ભગત થયા, એવા થયા, ન પૂછો વાત. અખંડ સ્મૃતિ તેલ ધારાવત મૂર્તિની. પછી ઘરે આવ્યા અને ખેતીવાડી કરે પણ પળય ભૂલાય નહીં ભગવાનને સાધુ, પળય અખંડ સ્મરણ સાધુનું ભગવાનનું. એમ કરતાં કરતાં ભગવાનના દર્શનનું વિરહ થઈ જાય ને, તે હળી કાઢીને કારિયાણી આવે અને ત્યાં વસ્તા ખાચરને ને માકા ખાચરને કહે કે મહારાજ અહીં નથી આવ્યા. તો કે મહારાજ નથી આવ્યા. તો કે મહારાજ કેદી આવવાના? તો કે મહારાજનું કંઈ નક્કી નથી. તો કે મહારાજ આવે ને વસ્તા ખાચર તો મને પાણીવી સમાચાર કહેજો ને. તો કે સારું, જરૂર કહીશ. એમ કહી અને પાણીવી જાય ને ખેતીવાડી કરે. પણ કઈ મૂકેલું, મહારાજ કારિયાણી આવે તો મને કહેજો, મારું ઢોકળું ખરું ને તે હું દોડીને આવી જાઉં. એમાં એક દિવસ ગઢડાથી મહારાજ વડતાલ જતા હશે નીકળ્યા અને કારિયાણી આવ્યા. વસ્તા ખાચરે મહારાજનું હામયું કર્યું અને અક્ષરવરડીમાં ઉતારો આપ્યો. આનંદ બહુ થયો પણ સમાચાર દેવાનું ભૂલી ગયા. એમાં જાતે જાતે મોડું મોડું સાંભળ્યું બીજે દી હવારે. હવે કોણ સમાચાર દેવા જાય કારિયાણીથી પાણીવી? એમાં હતા એક મોનો કરીને બ્રાહ્મણ. એ લોટ માગવા જાય અડખે પડખે બે પાંચ ગામમાં. વસ્તા ખાચરે કીધું, ભૂદેવ એક કામ કરશો, તમને દરબારમાંથી તમારે જેટલો લોટ થતો હોય ને એટલો ભરી દે, પણ તમે હળી કાઢો ને પાણીવી પૂજા દોડીયાને કેવડાવો ને કે મહારાજ કારિયાણી પધાર્યા છે, દર્શન કરવા આવવું હોય તો આવે. તો કાંઈ વાંધો નહીં બાપુ. એ ગોર બાપા ઉપડ્યા ખેતરમાં, પૂજા દોડીયા હાથીડું વાંકતા ને આગેથી બૂમ મારી કે પૂજાભાઈ કારિયાણીએ મહારાજ પધાર્યા છે. એ સાંભળ્યું ને ભાન નથી રહી. એ હાથીડું રાસને પરોણો એમને પડ્યો રહ્યો ને ઊભા ઢેફામાં આવો દોટ કાઢી, મહારાજ મહારાજ હે મહારાજ. આ બાજુ મહારાજ કારિયાણીથી નીકળ્યા સારંગપુર જવા અને આ દોડે આવે, મહારાજ 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 મહારાજ. આવ્યા દરબારમાં વસ્તા ખાચર કે મહારાજ ક્યાં? તો કે મહારાજ તો હમણાં નીકળી ગયા. હોય નહીં, કઈ બાજુ જવા? તો કે મહારાજ ને વડતાલ જવું. યાંથી દોડ્યા સજેલી વજેલી વચ્ચે ખીજડો એટલે કહેવા ને તો મહારાજ નાજા જોગ્યા ને કે તરસ બહુ લાગીશ પાણી પા, એટલે નાજા જોગી અબખોરામ પાણી માટલીમાંથી પાયું તે પી ગયા. પછી કે પાણી લાવો તરસ બહુ લાગીશ, વળી પીધું પાણી લાવો તરસ બહુ લાગીશ. એ બધા કે મહારાજ આ તમે કેટલું પાણી પીશો, તરસ કેમ મળતી નહીં? તો મને તરસ ને જ છીપતી, મારું આખું શરીર બળે છે, હું થાકી ગયો છું, મારે અહીં બેહવું છે. એ ખીજડાને સાંઈ બેઠા, નાજો જોગ્યો ઘોડી પકડીને ઉભા રહ્યા. પણ વારે વારે વાહે જોજો કરે મહારાજ, વાહે જોજો કરે. વાર લાગી ને એટલે મહારાજ ખીજડામાં જ ચીડ્યા. ત્યારે ભક્તો કે મહારાજ ખીજડે ચડીને હું જોવો છો? તો કે કાંઈ નહીં, પાછા ખીજડે જેઠા ઉજર્યા અને ત્યાં પૂજા દોડિયા દોડ્યા આવ્યો. મહારાજ મહારાજ કરતા આ બાજુથી મહારાજે પૂજા દોડિયાને જોયા ને દોટ કાઢ્યો, મારો ભગત મારો ભગત. આ બાજુથી ભગત ને આ બાજુથી ભગવાન બે વાથમાં ભેટી મળ્યા. આહા, જાણે એક થઈ ગયા. મહારાજ કે પાણી લાવો, એ પૂજા દોડિયાને મહારાજે પાણી પાયું અને પછી પ્રભુ એવું બોલ્યા કે હવે મારી તરસ છીપી. પાણી આ ગયું તો એ આઈ તરસ છીપી, આને બુડ્યા કહેવાય. ધર્મપુરમાં ભગવાન સ્વામિનારાયણ કુશળબાઈનું માન રાખવા ત્યાં રોકાણ હતા. એ વખતે સચ્ચિદાનંદ સ્વામીને ભગવાનના પ્રેમનો વિરહ થઈ જતો. સચ્ચિદાનંદ સ્વામી મૂર્તિનું ચિંતન કરતા કરતા ભગવાનની પાસે ધર્મપુર જતા રહેતા અને ભગવાનની સાથે મૂર્તિ આકારે રહી અને જમે અને રમે અને મૂર્તિનું દિવ્ય સુખ ભોગવે ને આયા એમનું શરીર. તે ક્યારેક પંક્તિ પડે તો જમવા ન આવે એટલે બધા કહે કે હજી સચ્ચિદાનંદ સ્વામી જીમ્યા નથી. પછી જઈને કહે કે સ્વામી જમવા નથી આવવું? સ્વામી કે આજ તો હું ધર્મપુર મહારાજની હારે જીમ્યો. એ કે હા, મહારાજની હારે ત્યાં તમે કેવી રીતે જીમ્યા? તમે તો અહીં છો ને. તો કે હું અહીં છું તોય ત્યાં છું અને ત્યાં છું તોય અહીં છું. એમ હોય હો. હા, ઘણા મોટા ભગતો અહીં હોય તોય, ત્યાં હોય ને ત્યાં હોય તોય, અહીં હોય ભગવાન સાથે લાગી ગયા હોય ને, એ અહીં દેખાતા હોય તો એ અક્ષરધામમાં મહારાજ આરે હોય, અને અક્ષરધામમાં મહારાજ આરે હોય તો એ અહીં મનુષ્ય જેવા હોય. પણ ઓળખાય નહીં, આ મોટો વાંધો છે. સચ્ચિદાનંદ સ્વામી કે હું તો ત્યાં હું, મહારાજ સાથે છું અને મહારાજ મારી સાથે છે. મહારાજ જમે એ ભેળો હું જમું છું, હું જમું એ ભેગા મહારાજ જમે છે. હવે આવું કેમ આપણને ઓળખાય, આવું કઠણ છે. ત્યારે હરિભક્તો કહેવા માંડ્યા કે હું તેમ જેમ્યા મહારાજ આરે, તો કે બિરંજ, તો કે આજ ધર્મપુર બિરંજ, તો કે આજ બિરંજની રસોઈ કુશલ કુંવરબાઈ આપી હતી, બધા સંતો મહારાજ બિરજ જીમ્યા, હું ભેળો જીમ્યો. એક બે જણા કાંઠી ટીખડી કે વાળો આય ખહી ગયું લાગે, હાલો હોલા મારા ગયા. સચ્ચિદાનંદ સ્વામી કે હું કીધું, ગપ્પા મારે એમ. અને એ જ વખતે સ્વામીએ મોઢામાં આંગળા નાખીને ઉલટી કરી, અને ઉલટીમાં જેદી બિરંજ નીકળેલો જોયો તેદી એમ થયું કે આ હા, તો હનુમાનજીએ છાતી ફાડીને બતાવ્યું એમ બતાવ્યું. કેશ યા મહારાજ બિરંજીમાં એ સચ્ચિદાનંદ સ્વામીના પેટમાં એ ગઢડા નીકળ્યો. આ બનેલી વાત છે, આને કહેવાય બુડ્યા. શું કહેવાય? બુડ્યા. આ બુડ્યાની વાત સમજાવું છું તમને. ચિત્ત જાય બુડી, બુડી જાય ને. મહારાજ જમે તે ભેળા મુક્તો જમે, મુક્ત જમે તે ભેળા મહારાજ જમે, મહારાજ જમે તે ભેળા મુક્તો જમે. ભગવાનના સંતને ચાંદલો કરો તો મહારાજને થાય, અને મહારાજને ચાંદલો કરો તો એવા ભક્તને પણ થાય, પૂજા થાય, વેળી થાય. એટલે જ કીધું, સંત ભમે તે ભેળો હું ભમું રે, સંત બોલે તે ભેળો બોલું, એને ભેળો ભેળો રોમે રોમ હોવ, એની આંખી આંખી ને કાને કાન.
ધન્ય ધન્ય તે સંત સુજાણ,
ધન્ય ધન્ય તે સંત સુજાણ,
ધન્ય ધન્ય તે સંત સુજાણ, પાલાચું આપ સંત તે સ્વયં હરિ,
જેનો ઓલાટે પાલાચું આપ સંત તે સ્વયં હરિ,
આપ ટળી મળ્યા ભગવાન તે સ્વયં હરિ,
જેના આપમાં હરિ નો વ્યાપ સંત તે સ્વયં હરિ.
શીશ છે શ્યામનો,
જેના શીશમાં શીશ છે શ્યામનો,
જેના નેણમાં નાથ ના નેણ સંતતે સ્વયં હરી
જેનાને નમનાથ નેન સંતતે સ્વયં હરી
જેના મુખમાં મુખ મહારાજ સંતતે સ્વયં હરી
જેના વેણ મવાલાન વેણ સંતતે સ્વયં હરી સંતતે સ્વયં હરી જેના હાથ મહારીનાથ સંતતે સ્વયં હરી
જેના હાથ મહારીનાથ સંતતે સ્વયં સંતતે સ્વયં હરી
તેમાધાય તે સહજ સમાવ સંતતે સ્વયં હરી
એમ સંત માં રહ્યા છે શ્રી સુખનુધામ સંતતે સ્વયં હરી
માટે
સંત છે ઠામ સંત તે સ્વયં
બુડ્યા કહેવાય. સચ્ચિદાનંદ સ્વામી ભગવાન સહજાનંદ સ્વામીમાં બુડ્યા હતા. ભગવાન સહજાનંદ સ્વામી ધર્મપુરમાં જમે અને અહીંયા ગઢડામાં સચ્ચિદાનંદ સ્વામી પોતાના પેટમાંથી ભગવાને જમેલો બિરંજ કાઢે અને હરિરૂપ સંત કહેવાય. વડતાલમાં ગોરધનભાઈ ગોમતીને કાંઠે સૂતરફેણી ખાઈ દાંતણ કરતા કરતા એક બાજુ મૂકીને, ઇતિહાસ પ્રસિદ્ધ છે એટલે કહેતો નથી, તેમ છતાંય તમારે સાંભળવું હોય તો કહું. વડતાલમાં એકવાર ભગવાન સહજાનંદ સ્વામી સવારે ગોમતીએ સભા કરીને બેઠા હતા. કંઈક ઉત્સવ સમયો ચાલતો હશે, એમાં ખંભાતથી હરિભક્તો સૂતરફેણીની માટલીઓ લઈને આવ્યા. ભગવાન શ્રી હરિને કહે છે, પ્રભુ બહુ ભાવથી આ સૂતરફેણી લાવ્યા છીએ, તમે જમો. ત્યારે ભગવાન સહજાનંદ શ્રી હરિ કહે, આજ તો ગોરધનભાઈ જમાડે, જમીએ. એ વખતે માંગરોળના શેઠ ગોરધનભાઈ સમયમાં આવેલા અને સવારે ગોમતીએ નાવા આવ્યા હતા, તે ત્યાં પોચ્યું પહેરીને દાંતણ કરતા ગોમતીએ બેઠા બેઠા. એણે સાંભળ્યું કે મહારાજ એમ કહે છે ગોરધનભાઈ જમાડે તો આજ સૂતરફેણી જમવી, એટલે તરત દાંતણ એક બાજુ મૂકી અને કે લાવો તાર હું મહારાજને સંભાળું એમ કહીને સૂતરફેણી લઈને ગોરધનભાઈ માંડ્યા જમવા. એટલે કે ભગવાન રૂપ હતા આ ભક્ત, એટલે ભગવાનને જમાડવા લાગ્યા. કાઠી દરબારો કે મારો દીકરો વાણીઓ માંડ્યો ઉલાળવા સૂતરફેણી, અને નાયો નથી, દાંતણ પૂરું કર્યું નહીં ને તારી જાતનો કેસ. ભગવાન કે મૂંગામરો આમાં તમને સમજાય એવું નથી, આ સમજાતું હોય એને સમજાય, બાકીનાને બધો અભાવ અવગુણ જ હોય ને બધું ટીખળ લાગે. એક માટલી જમી ગયા અને પછી પૂછ્યું કે મહારાજ હવે જમશો? ત્યારે મહારાજ કે હા, વળી બીજી શરૂ કર્યો. હા, એ અડધી ઉલાળી ગયા. પછી પૂછ્યું કે મહારાજ હવે જમશો? મહારાજ કે હવે અમે ધરાણા, પણ એટલી પ્રસાદી તમે જમો. ત્યારે કે મહારાજ હું તો હજી દાંતણ નથી કર્યો, નાહી ધોઈને પછી પ્રસાદી લઈશ, પૂજા કરી બોલો. એમ કહી અને પાછું દાંતણ પેલું મૂક્યું હતું ને એક બાજુ સાલું દાંતણ, એ પાછું લઈને શરૂ કર્યું. તો એ કાંઠી કે તમે ખરા ને તમારા ભગત ખરા, આ તો ખરું ટીખળ છે તમારે બેયનું. મહારાજ કે અમારું ને અમારા ભગતનું ટીખળ હારા હારાને સમજાણું નથી, આજકાલની આ વાત નથી. હરિવંશ ગ્રંથમાં લખ્યું છે કે દુર્વાસા ઋષિ જ્યારે વૃંદાવન આવ્યા અને ભગવાને કહ્યું ગોપીઓને કે જાઓ અમારા ગુરુ આવ્યા છે, થાળ જમાડી આવો, એટલે ગોપીઓ છે ને બધી થાળ કરીને આવી. કેટલી ગોપીઓ, મોટા મોટા થાળ. પણ યાડા યમુનાજી એટલે કનૈયાને કે તમારા ગુરુ તો લે કાંઠે બેઠા છે, અમારી યમુના ઉતરવી કેમ? ત્યારે કે યમુનાજીને એવું કહેજો કે અમે બાળ બ્રહ્મચારી હોઈએ તો તમને જગ્યા દે. એટલે ગોપીઓએ દાંત બહુ કાઢ્યા. તો દાંત હું કાઢો છો? પણ કે દાંત તો જ કાઢે તો બાળ બ્રહ્મચારી, વાહ તમે બાળ બ્રહ્મચારી. કારણ કે એની જાતનો અનુભવ હતો આ બાળ બ્રહ્મચારી, એનો પોતાનો, એટલે એ તો દાંત જ કાઢે તો. એટલે ગોપીઓ કહે છે કે પણ તમે તો હાવ ખોટું બોલો છો. તો કે હું ખોટું બોલતો હોઈશ તો યમુનાજી જગ્યા નહીં દે. હાચું ખોટું? તો કે હું યમુનાજી જગ્યા દે, પણ તમે જાઓ જ ખરા. તો કે હાલ્યા. જઈને યમુનાજીને કીધું કે ઓલો યશોદાનો કાનો બાળ બ્રહ્મચારી હોય તો જય યમુના મૈયા જગ્યા દો. અને એ જ વખતે પાણી અટકી ગયું. ત્યારે ગોપીઓ એકાબીજીને હામું જોવા માંડ્યા, આવું આ કેવી રીતે થાય, હા હળાહળ ખોટું, અને આ પાણી કેમ અટક્યું? મારે બેટો આમાં જ કાંઈ સમજાતું નથી કે કાંઈ નહીં. હલો, એ ગયા નદી ઉતરીને સામે કાંઠે, એટલે પાણી શરૂ થઈ ગયું. ગોપીઓ પાછું વળીને જોયું, લ્યો. પછી દુર્વાસા આગળ ગયા, ત્યાં જઈને કે કૃષ્ણએ અમને થાળ કરીને તમને જમાડવા મોકલ્યા છે. દુર્વાસા કે જો અમે કોઈનું જમતા નથી. તો કે ન આલે, આગ્રહ કર્યો છે જમાડીજો. તારે દુર્વાસા કે જો તમે બધી મને મોઢામાં કોળિયા દઈને જમાડો તો જમું. તો કે તો ફાડો મોટું. દુર્વાસાએ મોઢું ફાડ્યું ને માંડ્યું બધું જમાડવા, મારું 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 મારા ફરતી. એ બધું ઠપકારી ગયા, બધાએ થાળ ખાલી કર્યા. પછી ગોપીઓ કે હવે હવે અમારે કે પાછું જવું ગોકુળમાં, તે જાવ ને, પણ હું જાય કે આ યમુનાજી આડા છે, જાવું કેમ? તો દુર્વાસા કે તો આવ્યા હતા કેમ? તો કે આવ્યા હતા તો ઓલા કૃષ્ણએ કહ્યું હતું કે હું બાળ બ્રહ્મચારી વાવું, તો યમુનાજીને કહેજો જગ્યા આપે. તો કે આપી? તો કે આપી ને. તો કે તો હવે યમુનાજીને એમ કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય, જગ્યા દીજો. એટલે ગોપીઓ વળી દાંત કાઢીને ગોટો વળી ગઈ. આપણે એમ હતું કે ભગવાન જ હોલા મારું છે એમ, સાચા એના ભગત ઈચ્છી મોટા હોલા મારે એવા નીકળ્યા કે. પણ અમારે આછે તમારા મોઢામાં કેટલાય થાળ ઘાયલા એનું હું, તો કે એ ભલે ને કર્યું તમે જે કર્યું હોય, પણ તમે કહેજો જ ખરા, અમારું ખોટું હશે તો તમને યમુનાજી માગ નહીં દે. એ તો સાચું કે નહીં? યમુનાજી સમજે કે નહીં કે આ ખોટા છે એમ? દાકા એ સમજે, કારણ કે તો નદી તો દેવી કહેવાય. આપણે માણસ ન ખબર પડે પણ દેવીને ખબર પડે. હાલો તાર કે એ જઈને કાંઠે આવીને કે હે યમુના મૈયા, બોલા ડોહા સદા ઉપવાસી હોય તો જગ્યા દો. અને એ જ વખતે યમુનાજી બંધ થઈ ગયા અને રસ્તો થયો હતો. આ વાત વચનામૃતમાં બે વાર લખી ભગવાન સ્વામિનારાયણે, બે વાર. શું અજબ ગજબની વાતું છે. આને બુડ્યા કહેવાય. હું તો બુડ્યાનો અર્થ કરું છું. આનું નામ બુડ્યા કહેવાય. એક વાત હું કહું છું ને, એક પવિત્ર બ્રાહ્મણ હતા, દર સાલે હાલીને દ્વારિકા જાય રણછોડજીના દર્શને. અને એના ગામમાં એક મોટો શેઠ હતો, એણે છે ને 100 કેરીઓ રણછોડજીને ધરાવવાની બાધા રાખેલી. કંઈક મુશ્કેલી આવેલી તો એવી બાધા લીધી કે રણછોડજી જો આ ટાળી દો વિઘન તો 100 કેરીનો ટોપલો તમને અર્પણ કરીશ. વિઘન ટળી ગયું, પણ શેઠને કામ ઝાઝા હોય એટલે નવરાય ન હોય એટલે પાછો બાધા પૂરી કરવા જાય નહીં ને. પણ વળી એક દી સાંભળ્યું કે મારી બાધા અધૂરી છે ને, મારે જવાનો ગાળો નથી ને, જો કોકની યારે મોકલાવી દઉં ને કેરીઓ તો મારી બાધા પૂરી થઈ જાય. હા, આપણા ગામના ફલાણા બ્રાહ્મણ જાય છે દર્શાયેલ ભૂદેવને ત્યાં જઈને કે શેઠ એક કામ કરશો, આ સાઈડ દ્વારિકા જવાના જ તો કા, તો કે મારો એક કેરીનો ટોપલો લેતા જઈશો, મારે 100 કેરી ભગવાનને ધરાવવાની બાધા છે. તો કહો ધર્મનું કામ છે, મને શું વાંધો, મને પૂન મળશે. તો કે હોય 100 કેરી રણછોડજીના ચરણમાં પુગાડશે ને તો પુગાડી દઉં. હા, પૂગી જવી મારી. અરે એમાં ફેર ન પડે કે લાવો ટોપલો, કેસર કેરીનો ટોપલો માથે લીધો ને ભૂદેવ તો હાલ્યા. હરી 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 હરી. મહાભગત હતા, વચમાં ભૂખ લાગી એટલે ટોપલો હેઠો ઉતારીને 5 હાથ કેરીઓ મહારાજ જમો દયાળો કરીને સુહી ગયા. પછી વળી ટોપલો લઈને આવ્યા, જ્યાં ભૂખ લાગે ને ઉતારો હોય ને થોડી થોડી જમતા જાય. દ્વારિકા પૂગ્યા તો એક જ વધી. એ જૈન રણછોડજીના ઉમરા મૂકી છે, તમાકુ ખાતો તો ગુગળી આગો ઉભો ઉભો આમ કતરાણા કેરી આવી. હેડી કાઢીને જેમ બિલાડી ઉંદર ચાલે એમ કેરી ઝાલીને ખૂણામ જઈને સૂઈ ગયો. આ તો વાત અહીં પૂરી થઈ ગઈ. પણ પછી બ્રાહ્મણ તો દ્વારિકાથી આવતા રહ્યા. થોડા દિવસ થયા ત્યાં રણછોડજીએ પેલા શેઠને સપનામ દર્શન દીધું અને શેઠને કે ભલા માણસ, મેં તારું વિઘન ટાળ્યું ને તે મને 100 કેરીઓ અર્પવાની નક્કી કરી હતી, તે 99 કેરીઓ મને આપી અને 1 કેરી નો કેમ આપી, 1 અધૂરી છે. એ ખારું થઈને ભલા માણસ બાધા તારી અધૂરી રહી, મને 1 કેરી પૂગી નથી. એટલે શેઠ કે પણ મેં પાકી રીતે ગણીને 100 મોકલી છે ને, ઓલા બામણ આરે તમને 1 કેમ ન પૂગી? તો કે 99 પૂગી પણ 1 નથી પૂગી, ગમે ત્યાં હલવાણી કહેશ. એટલે ગુગલીમ કરી ગયેલી, સમજ્યા? ઈ ભગવાનને પૂગે, ભગત જમે તો ભગવાનને પૂગે, આ ગુગળી જમે એમાં ક્યાં જ ભગવાનને પૂગે. હવે શેઠ તો જાગીને વિચારવા લાગ્યા કે ભગવાને આવું કહ્યું, આ બામણ 1 કેરી ખાઈ ગયો છે કે વીજમાં, એને કઈ મહિમાન નતો કે આ ભગત છે એમ. એટલે ગુગળી બામણ જ, થોડી ભગત નહીં. એટલે શેઠ તો ભાઈ સવારમાં છે ને નાઈ ધોઈને સીધા પૂગ્યા ઓલા ભૂદેવ પાસે કે ભૂદેવ, ભલા માણસો 1 કેરી સારું થઈને તમે મારી બાધા અધૂરી રાખી, તમને 5 કિલો દઈ દે તા, અહીં માગી હોત તો 1 કેરી ભલા માણસ ખાઈ ગયા વૈશમાં. પેલા ભૂદેવ કે શેઠ હાવ સાચું કહો, મેં 1 નથી ખાધી. તો કે 99 કેરી મેં ભગવાનને જમાડીશ. અરે હું ભગવાનને જમાડી ભલા માણસો? હા હા. તો કે રણછોડજીએ મને સપનામાં આવીને કહ્યું એ ખોટું કે 1 કેરી મને પૂગી નથી? તો કે એ સાચું. કેમ? તો કે 1 કેરી વધી હતી, મેં જઈને રણછોડજીના ઉમરામાં દ્વારિકામાં મૂકી અને 1 ગુગળી આવીને ઝપટ મારીને 1 બાજુ લઈ ગયો તો, અને શું કર્યું ભગવાન જાણે, એ નહીં પૂગી હોય રણછોડજીને કે. તો કે એમ થયું હતું? તો કે જે છે એ વાત. તો એ શેઠને એ ભક્તનો મહિમા સમજાણો. હા હા, આને બુડ્યા કહેવાય. આવે સમજમાં? સમજમાં આવે છે. આ તમે ભગવાનનું અખંડ ભજન કરો છો. હા હા હા. અટાણે તમે અહીં ભગવાનમાં જોડાણા છો તો તમે જમો એ ભેળા ભગવાન જમે, પણ ભગવાન ભૂલી જાય તો પછી બધું દેહમાં જાય, હો ભગવાનમાં ન જાય. એ પાછું નક્કી. આવી તો ભગવાન અને ભગવાનના ભક્તની ઘણી વાતો છે, 1-2 વાત નથી, આવી તો ઘણી વાતો છે. એમ ભગવાનનો ભક્ત જ્યારે અતિ ભગવાનમાં પ્રેમ પામે, અતિ સ્નેહ પામે, ત્યારે ભગવાનમય એની વૃત્તિઓ થઈ જાય છે, એને અખંડ ભગવાનની સ્મૃતિ રહે છે. અને જેને અખંડ ભગવાનની સ્મૃતિ રહેતી હોય એને ભગવાનમાં પ્રવેશ થયો કહેવાય. શું કહેવાય? ભગવાનમાં પ્રવેશ થયો કહેવાય, એને ભગવાન રૂપ થયો કહેવાય. અને એવા હોય તે સંત, તે સ્વયં હરિ એમ એને કહેવાય. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણનું આ અતિ અદ્ભુત ઉત્તમ આધ્યાત્મિક જ્ઞાન છે. ઘણા માણસોને આવી દિવ્યતા પ્રાપ્ત નથી થઈ હોતી, એટલે ક્યાંક ક્યાંક એને આવી બધી વાતો સાંભળીને શાંતિ નથી રહેતી, અવગુણ અભાવ આવે છે ને મનમાં ભગવાનના મોટા સંતો ભક્તોનો અભાવ આવે છે, અને મનમાં એવું માની લે છે કે આ બધું શું છે એમ, પણ બાપા આ તારો વિષય જ નથી, આ તો એવાને માટે છે કે જેને ભગવાન સિવાય કાંઈ જોતું ન હોય. હા હા હા, એ ભગવાનમાં ભળે. હા હા, બીજાનું કામ છે આ પટલી ભળ્યા ભગવાનમાં ભળી ગયા પછી રાધા અતિ સ્નેહ કરીને ભગવાનમાં ભળી જાય ત્યારે કૃષ્ણ એકલા રહેશે એમ શિક્ષાપત્રીમાં લખ્યું છે. કૃષ્ણ એકલા રહેશે ત્યારે એકલા જાણવા, પણ એકલા હોય નહીં હો. આ ભગવાનની મૂર્તિ છે એમાં બધા અક્ષરધામના મુક્ત રોમે રોમ એ જ આકારે હોય. ભગવાનમાં ભક્ત હોય ને ભક્તમાં ભગવાન હોય છે, આ અલૌકિક દિવ્ય છે, દિવ્યતા છે. આ ભગવાનની મૂર્તિને તમે હાર પહેરાવો તો અક્ષરધામના બધા મુક્તોના ગળામાં હાર પહેરાઈ જાય છે, ઓટોમેટિક પહેરાઈ જાય. કેમ જઈ, બધા ભગવાનની હારે જ હોય છે. આ વાત કયા વચનાવતમાં કરી છે? તમારી પરીક્ષા નથી, હવે તમારી શિક્ષાપત્રીમ કરી, વચનામૃતમાં આની કરવી છે. કેવું વચનામૃત વાંચે છે આ બધા મહાત્મા, એ ચકાસવું જ પડશે ને. જો નહીં આવડે તો આજ રસોઈ બંધ.
પટળી ભળ્યા ભગવાન માં જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરિ.
ઘણા વચનાવતમાં છે આ વાત, એકાદા વચનાવતમાંથી જો તમે કાઢીને દો તો તમે તમારા ગુરુનો ખરેખરો સમાગમ કર્યો કહેવાય, નકર 0.5% મુંડા કરીને ધર્મના લાડવા ખાઈને ધાગડધીના કર્યા કહેવાય. 1 2 3 4 બીજા ઉપવાસ કરશો? હા હા, સરસ. વિદ્યાર્થીઓ કહેશે કોઈ સ્ટેજ વાળા? હે, સ્ટેજમાં છે, હું કામ છેડ્યા તો પછી? આ મોટા મોટા મુક્તરાજ હેઠા બેઠા છે ને તમે અધર છડી ગયા. કુસુમ સંગાત કીટોપી સતામ શિર આરોહતી, કા કીટોપી કુસુમ સંગાત, એ હા સુમન સંગાત આરોહતી સતામ શિરહ. ફૂલ આરે ઈળ હોય ને, ઈળ એને કાંઈ અમારા માથે ચડવાનો લાભ મળે? પણ એ ફૂલનો હાર કરીને કોક અમને પહેરાવે ને ભેળી ભેળી આવતી રહે તો અમારો માથે ચડી હોય કે નહીં? એમ આ બધા સ્ટેજમાં ચડી ગયા કોકની હારે. જી નંબર બોલો તો સાકાર સ્વામી. ધન્યવાદ. ચતુર ભગત સારંગપુર નો 11 બરાબર છે એમાં. વિવેક સ્વામી વડતાલ નો 11 છે. તમે પ્રથમ નું 27 છે બરાબર. જી હે, પ્રથમ નું 27, પ્રથમ નું 24, કાર્યાણી નું 7, પ્રથમ નું 51, બધામાં આ વાત છે. લોયાનું 7, આ જ્ઞાન બધામાં હાગમટું છે. અંત્યનું છેલ્લું, મધ્યનું તેરમું, મધ્યનું ચૌદમું, પણ હાવ ચોખ્ખું સમજાય ને વચનામૃત આપો એવું વાંચી બતાવું. વચનામૃતમાંથી પ્રથમનું 71મું છે, એમાં હાવ ચોખ્ખું છે. બીજું આમ ઢાંક્યા જેવું છે, કોઈક સત્પુરુષ પાસે ખોલાવવું પડે. ઘણી વાતો ઉપર છે ને આમ પેકિંગ હોય છે, એને ખોલનારો માણસ હોય એ ખોલીને કાઢીને બતાવે તો સમજાય, નહીતર સમજાય નહીં. દેખો જી, શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાના જે અક્ષર ધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વ ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે. આ મૂર્તિમાં બધું હોય, ધામ ચૈતન્ય મૂર્તિ બધા પાર્ષદ તમામ ઐશ્વર્ય, ધામમાં જે મૂર્તિ છે એ જ મૂર્તિ અહીં દેખાય છે, પણ એ મૂર્તિમાં રહેલા મુક્તો ઐશ્વર્ય તેજ કોઈકને દેખાય, બાકીને મનુષ્ય લાગે. બીજાને દેખ્યામાં આવે નહીં. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે. જો એ મનુષ્ય મૂર્તિમાં જ કોટી સૂર્ય જેવો પ્રકાશ ભાસે, પણ બીજાને પ્રકાશ ન દેખાય, એને તો માણસ જ દેખાય. રામાનંદ સ્વામીને લોજમાં મુક્તાનંદ સ્વામીને નીલકંઠ વરણીને બધા મળવા ગયા ને લોજથી પીપલાણે, પછી રામાનંદ સ્વામી બેઠા હતા ને રાતે રામાનંદ સ્વામીના શરીરમાંથી તેજ નીકળ્યું હતું. ભક્તો ચિંતામણીમાં આવે છે, સમજાણું એ તેજ દેખાડવાનું હોય ને દેખાડે, પણ બધાને કામ નથી. સૂર્ય સરખો પ્રકાશ ભાસે છે, ભગવાનના શરીરમાંથી તેજ નીકળે એમ મુક્તોના શરીરમાંથી પણ નીકળે. એટલે કેમ મુક્તમાં ભગવાન રહ્યા છે, ભગવાનમાં મુક્તો રહ્યા છે, અરસ પરસ એક આકારે તે લોકો કાયમ રહેલા હોય છે, પણ એ બધાને દેખાતું નથી. એ મહારાજ પોતે કહે છે કે બીજાના દેખ્યામાં આવે નહીં. પાડી ના ના પાડી કે નહીં, અને દેખાય પણ ખરું. અને જ્યારે કોઈક ભક્તને સમાધિ વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે હું હું દેખાય કે છે, કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે, અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે. આવ્યું? અનંત કોટી મુક્ત પણ બોલો તો ખરા, મૂર્તિ ભેળા ભાસે છે. એના શિષ્યમાં વાલાનું શિષ્ય, હાથમાં હરિના હાથ, પગમાં પ્રભુના પગ, એના રોમમાં ભગવાનના રોમ, મૂર્તિ રૂપ, એને મૂર્તિ ભેળા કહેવાય. એમ અનંત કોટી મુક્ત મૂર્તિ ભેળા ભાસે છે. માટે મૂર્તિને ચાંદલો કરો એટલે અનંત કોટી મુક્તને ચાંદલો થઈ જાય, મૂર્તિને હાર પહેરાવો એટલે બધાય પૂજાઈ જાય. બોલો. અને એવા મૂર્તિ રૂપ જે ભક્ત હોય એને ચાંદલો કરો એટલે ભગવાનને અનંત કોટી મુક્તને થઈ જાય, અને એને હાર પહેરાવો એટલે ભગવાનને અનંત કોટી મુક્તને પહેરાવાઈ જાય, કારણ કે એ એક છે. લખ્યું છે આમાં કે નથી? ફરીને વાંચો. ભગવાનની મૂર્તિને વિશે જો અલૌકિક દ્રષ્ટિ થાય કોઈને તો એને કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ દેખાય. આ જ ઘનશ્યામ મહારાજમાં દેખાય, આરસ પાન ન લાગે પછી. હવે આમાં જ દેખાય પ્રકાશ, છે અટાણ પ્રકાશ કાંઈ, પણ જો અલૌકિક દ્રષ્ટિ થાય ને તો આ જ મૂર્તિમાંથી પ્રકાશ નીકળતો દેખાય. મૂર્તિમાં પ્રકાશ ભાસે છે, અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે. એના શિષ્યમાં શિષ છે નાથનું, પ્રથમનું 70મું વાંચજો, 27મું વચના એટલે એ સમજાય. આવું અદ્ભુત સ્વામિનારાયણીય જ્ઞાન છે. આ ધન્ય સંત સુજાનની પદ અને આ વચનામૃત અને શિક્ષાપત્રીના બે શ્લોક, આ બધું તમે આમાં હરખાવી જોશો ને, અને દુર્વાસાની અને ગોપીઓની વાત, સચ્ચિદાનંદ સ્વામીની વાત, ગોરધનભાઈની વાત, પૂજા ડોડિયાની વાત, અવલબાઈની વાત અને ગોપીઓની વાત, આ બધું અનુસંધાન લઈ લ્યો એટલે તમને બધું પકડાઈ જાય. ભગવાનનો અને ભગવાનના ભક્તોનો મહિમા શું છે એ ખબર પડી જાય. પછી તમને કોઈ દિવસ દુઃખ નહીં થાય. કોઈક ભગવાનના ભક્તને કોઈક બહુ માને, બહુ પગે લાગે, ભગવાન જેવા કે, તોય તમને વાંધો નહીં આવે, કારણ કે તમે ખુદ ભગવાનના ભક્તનો ભગવાન જેવો મહિમા સમજતા થઈ જશો. પણ આવું રહસ્ય તમને તમારા ગુરુએ કોઈ દી સમજાવ્યું ન હોય, તમે કંઈ સાંભળ્યું ન હોય, અને તમે તમારી મેળે હરિભક્તો હરિભક્તોએ એકલાએ સમાગમ કરીને જે લાકડા ઝાલ્યા હોય, જે સિદ્ધાંતો પકડ્યા હોય, એ ધૂનમાં ધૂનમાં તમે આ ખોટું ને આ હાસું ને આમ ને આ તેમ ને એમ બધું ગુજબુજ ગુજબુજ કરીને દુઃખી હો. બાકી કાંઈ દુઃખી થવા જેવું નથી. આનંદ કરો. ભગવાનનો અને ભગવાનના ભક્તોનો મહિમા બહુ મોટો ગાયો છે શાસ્ત્રમાં. આપણે ભગવાન થઈ શકીએ એમ નથી અને ભક્તય થવાનો વેત નથી. માટે કોક ભગવાનના મોટા ભગવાન જેવા ભક્ત હોય એનો મહિમા આપણને ક્યાંથી સમજાય, ક્યાંથી પચે, ક્યાંથી ફાવે, ક્યાંથી આપણે એને મેળ આવે. માટે દુખિયા રહીએ આવા દિવ્ય સત્સંગમાં. પણ
આપટલી ભળ્યા ભગવાન
માં
મૂર્તિ ભેળા જ પાસે છે
ભગવાન
જૈના આપ માં હરિ નો વ્યાપ સંત તે સ્વયં હરિ
જૈના આપ
વાલા ભક્તો, ભગવાનમાં અતિ સ્નેહ કરીને જ્યારે ડૂબે છે કોઈ ત્યારે તે ભગવાન જેવો થઈ જાય છે. અને જો ભગવાન જેવો એ ન થઈ ગયો હોય તો એ નરને, એ રાધાને, એ રૂકમણીને ભગવાનની હારોહારે બિહાડી, ભગવાનની હારોહારે વાઘા અને થાળ કરી અને ભગવાનની હારોહારે એનું ધ્યાન ધરવારૂપ પાપ આપણે ન કરતા હોત. બધા મંદિરોમાં છે એ, કેવળ ભગવાનને જ પૂજતા હોત, રાધાને નહીં, નરને નહીં, રૂકમણીને નહીં, કોઈ નહીં. પણ આપણા બધા મંદિરોમાં છે. માટે ભગવાનને જ્યારે ભક્ત પામે છે ત્યારે ભગવાન જેવો થાય છે અને ભગવાનની સાથે એની આપણે આરતી, સેવા, પૂજા બધું કરીએ છીએ. અમે તો ત્યાગી છીએ તો પણ ખોપાળામાં અમારા મંદિરમાં કૃષ્ણ સાથે રાધાજી છે, એના વાઘા શણગાર બધું અમે કરીએ છીએ. નહીતર અમારે સ્ત્રીને અડાય. પણ એ ભગવાન રૂપ થઈ ગયા છે એટલે એને અમે બધા વસ્ત્ર અલંકાર ધરાવીએ અને સેવા કરીએ. ભગવાનની સાથે એનો થાળ કરીએ ને એની આરતી કરીએ, ભગવાનની સાથે એનું ધ્યાન ધરીએ. જોવન પ્રથમનું પાંચમું વતનામત, રાધા કૃષ્ણનું ધ્યાન ધરવું. એટલે બાપા કૃષ્ણનું ધરીએ, રાધાનું શું કરવા ધરીએ? હે, એ તો ભગત છે. પણ મુક્તે સહિત મહારાજનું ધ્યાન થાય છે, શાસ્ત્રો કહે છે. એને સપાર્ષદ ધ્યાન કહેવામાં આવે છે. કેમ જે ભગવાનના સંબંધને પામેલો નિર્ગુણ છે અને એના ધ્યાનથી આપણે નિર્ગુણ થઈએ છીએ. આવી દિવ્ય અલૌકિક વાતું, ભગવાનને પામવાની વાતું છે. વાલા ભક્તો, ભગવાનમાં જો ડૂબાય તો અલૌકિકતા બહુ પ્રાપ્ત થાય. જે જે ડૂબ્યા છે એ કેટલા મહાન થયા જોત ખરા. રાધા બુડ્યા, રૂકમણી બુડ્યા, નર બુડ્યા, નંદ સંતો બુડ્યા, દાદા ખાચરને મોટીબાન લાડુબા ભગવાનમાં બુડ્યા, ગોપીઓ બુડી, સચ્ચિદાનંદ સ્વામી બુડ્યા, ગોપાલન સ્વામી બુડ્યા, વ્યાપકાનંદ સ્વામી બુડ્યા, આ બધા બુડ્યા તો એ બધા ભગવાન જેવા થઈ ગયા, પૂજનીય થઈ ગયા, વંદનીય થઈ ગયા. એ સિંહાસનમાં ભગવાન અરે બેસેને આરતી ધૂન થાય, એના ધ્યાન થાય, આટલી મોટપ મળી ગઈ. જુઓ તો ખરા કેટલી આ અદભુતતા છે. એ કોઈ ભગવાન નથી, ભગવાન એક જ છે, કોઈ ભગવાન થતોય નથી, પણ ભગવાન જેવો એનો મહિમા થઈ જાય છે. વાલા ભક્તો, કોઈ પણ પ્રકારે ભગવાનની દિવ્ય મૂર્તિમાં સ્નેહ કરો, એટલો બધો સ્નેહ કરો જેટલો સ્નેહ રાધાને હતો, રૂકમણીને હતો, જેટલો સ્નેહ નર અર્જુનને હતો, જેટલો સ્નેહ હનુમાનજીને હતો, જેટલો સ્નેહ ગોપીઓને હતો, જેટલો સ્નેહ ગોપાલનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી, મોટીબા, લાડુબા, દાદા ખાચર વગેરેને હતો, એટલો સ્નેહ કરો. કરવાનું છે આ, અને એ સ્નેહ ભગવાનનો મહિમા સમજશું તો થશે, નહીતર થવાનો નથી. મહિમા સમજવામાં જો પાછા પડ્યા, ભગવાનને, ભગવાનનો ભક્ત બહુ મહાન છે, બહુ મહાન છે, મોટામાં મોટા દુનિયામાં કોઈ હોય પહેલો દરજ્જાવાળા પહેલા નંબરે તો ભગવાન, અને પછી તરત બીજો નંબર જો કોઈનો હોય તો ભગવાનના ભક્તનો છે, બાકીના બધા ત્રીજા નંબરે જ શરૂ થાય. આ વાત પાકી મગજમાં બેહાડીજો. આમ સમજીને ભગવાનને, ભગવાનના ભક્તનો ખૂબ મહિમા રાખજો, ખૂબ. એટલો મહિમા તમે કોઈનો ન રાખતા, આખા બ્રહ્માંડનો ભલે રાજા હોય, મોટો કેમ અધિકારી ન હોય, કેમ મોટો ધનનો ઢગલો ન હોય, ગમે એવા પોતાના સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર વાળા ગમે એવા હારાન ડાયા ગુણિયલ ને રૂપિયાવાળા ને રૂપાળા હોય તોય નહીં, મહિમા તો બેનો જ રખાય, ભગવાનનો, સંતનો. આ બેની જ મહત્તા છે ને, બેને જ મહાન કયા છે, એવી અદભુત વાત છે. માટે જો આવી રીતે ભગવાનને, ભગવાનના ભક્તનો મહિમા આપણે રાખીશું, મોટો મહિમા રે જગમાં હરિજનનો, એમ પદમાં આવે છે, જો મહિમા આપણે ધારી શકશું, રાખી શકશું, આપણું માન મૂકીને, અભિમાન મૂકીને, આપણને કંઈક ને કંઈક વાતનું અભિમાન છે, કોઈને ધનનું, કોઈને વ્યવહારિક આવડતનું, કોઈને પાંચ ધર્મ નિયમ પાળ્યાનું, કોઈને સત્સંગમાં કાંઈક સત્તા મળી ગઈ હોય, ટ્રસ્ટી કોઠારી કે જે તે એનું, કોઈને કુટુંબ પરિવારનું, કોઈને કાંઈ ને કાંઈ, કોઈને ગાતા આવડતું હોય, કોઈને કથા આવડતી હોય, કોઈને વગાડતા આવડતું હોય, કોઈ દાન દેતા હોય એનું, કાંઈક ને કાંઈક હવને અભિમાન છે, અને માનમાં માનમાં હવ આ સત્સંગમાં છે ને જીવે છે, માન એ જ એનું ઓક્સિજન છે. આ અભિમાનને મૂકીને, આહા, નાનો એવો થઈને ભગવાનને, ભગવાનના ભક્તને જો મોટા માનીને દિલમાં ધારે તો ભગવાન દર્શન દે, ફેર ન પડે, આમાં ફેર જ ન પડે. આ થઈ શકે તો કેમ થાય, મૂળ નડેશ માનો, મોટા મોટો દુશ્મન ઈ છે. આહા, મન માન તજી તે માટે શરણે જઈ રહેવું સાચા સંતને, મન માન તજી, માન મૂકી તો સાચા સંતનું શરણું લઈ શકીશ. આહા, માન વાળો તો કોઈ દી ઉભો રહી શકતો હોય છે, દાઝવા માંડે, એને એટલી જ ખબર પડે કે આ માન નહીં દે ને હાલો આપણે જોઈ એનું કરવું હું. અને ખોટા હોય ને ખોટા, એ માન બહુ દે, કારણ કે એની પાસે ભગવાન દેવાના છે નહીં, જે છે એ આ છે, ને ખૂબ માન દે. ત્યારે ઘણા બિચારા અધૂરી સમજણી વાળા માણસોને એમ થઈ જાય, જો આને આપણી ગણતરી કરી, ઓલા તો આપણને ગણે છે જ ક્યાં, ત્યારે ત્યાં ગણતરી કરાવી રાખો બીજું હું. અને એને ખબર છે કે આને તો ખૂબ વખાણીને વાહો થાબડીને દોય જ લેવાય, પછી તગડી મુકાય સીમમાં સરી ખાય, સાંજે આવે ને તે થોડી કોળીઓ ખાણ મૂકીને વાહ ભગડી એમ કરી ને બાપો કરીને બેસી જવાનું બગોણું લઈને, કારણ ખબર છે આ વાખું ભર્યું હોય દૂધનું, ને એને ખબર હોય કે આવી રીતે વખાણી પારહો મૂકે આમ સીધી રીતે આ એકેય દે નહીં, એટલે એને પારહો મૂકવાનું ઇન્જેક્શન દે તો આવડે, સમજ્યા? અને મારી જવાની ફાવે નહીં, હા એટલો ફેર રહેશે. માન જેને હશે ને એને ભગવાનથી છેટું બહુ રહે, તકલીફ આ હશે, બીજું કાંઈ નહીં. અભિમાન છોડી ભગવાનને ને ભગવાનના ભક્તને બહુ મોટા માનીએ, બહુ મોટા માનીએ, એના જેવું મોટું કોઈ નથી. તમને માનવા હું વાંધો છે, જો એને મોટા નહીં માનો તો તમારું દિલ એની સાથે નહીં ચોટે. મહિમા વિના ચિકાશ આવતી નથી, મહિમા વિના ચિત્ત ચોટતું નથી, મહિમા વિના સુખ આવતું નથી. મહિમા 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 જોશે, શીખો ગમે ત્યાંથી મહિમા. મહિમા તો ઘીની જગ્યાએ છે, ખાંડ હોય, લોટ હોય, એલચી હોય, બદામ હોય, બધું હોય, પણ ઘી ન હોય તો લાડવા ન થાય, સમજા? ઘી જોઈ માટે મહિમા ભરો, અને બધાને મહિમાની તાણ છે, સમજાણું? બધાને મહિમાની તાણ છે, મહિમાની તાણ નહીં, ઘણાને મહિમાની એલર્જી છે. આ શું બધું કોડા આમ જ હોય, આ હું બધાને દીકરો થામાં ગર્ભેગીનો થા. આ જગતમાં ઘણાય ધનનો અને સ્ત્રીનો ન રાખવાના કુતરાનો મહિમા રાખે છે, પાર વગરનો. તને ત્યાં અભાવ આવતો નથી, અહીં ભગવાનના ભક્તોનો મહિમા રાખે એનું તને બળવા કેમ આવે છે? તું નથી મહિમા રાખી શકતો એટલો જ વાંધો છે કે બીજો કાંઈ આમાં? તને અહમ નડે છે, તને તારા સિદ્ધાંતો દાંડિયા નડે છે, જે તારી મેળે મેળે સમજ્યા હેણ્યા વગરને શાસ્ત્ર વાંચીને ગોખીને ઠપકારી રાખ્યા કારણ વગરના. એક સિદ્ધાંત એનું કલ્યાણ કરવાનું નથી. કલ્યાણ તો જેથી ભગવાનનો સંત બાવડું ચાલશે ને તેથી થવાનું છે, આટલું નક્કી રાખજો. એને હાથ દેતા આને વિચાર બહુ આવે છે, કઈક મરડી નાખશે તો એમ થાય, બીજું કઈ વાંધો નથી. માટે ભગવાન સ્વામિનારાયણના ભક્તોનો મહિમા રાખજો, મહિમા ભરજો, હૃદયમાં ભરો ભરો મહિમા. કર્યા જેવું આ છે વાલા ભક્તો, આજ મહિમા ઉપર વાત ખૂબ કરી છે. તમે મનન કરજો, મહિમા હશે તો ભગવાન સાંભળશે. મહિમાને હરોળવામાં કોઈનું કલ્યાણ નથી. મહિમા અમથોય માણસને ધનનો, દેહનો, સ્ત્રીનો, સંસારનો, પંચ વિષયનો જ ભેરો નસો નસમાં. કોઈ વાતે એને ભગવાનનો અને ભગવાનના ભક્તોનો મહિમા જો ભરાય તો ઓલો મહિમા નીકળી જાય ઠેલાઈને. બધા કોશિશ કરજો, કરશો? ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચજો. આપણે બધાય ખૂબ મહિમા રાખશું ત્યારે એવા દિવ્ય બની જશું, એવા દિવ્ય બની જશું. પરંતુ એક વાતનું ધ્યાન રહે, મહિમાની ઓથે અધર્મ ન પ્રવેશે. ભગવાનની આજ્ઞા ન લોપાય, મર્યાદાનો ભંગ ન થાય. કારણ કે જો અધર્મ પ્રવેશ કરે તો પણ મહિમા ખોટો છે. ભગવાનની આજ્ઞા પાળવાથી ભગવાન અને ભક્તો બધા રાજી થાય છે. માટે ભગવાનના ભક્તોએ ધર્મે સહિત ભગવાન પુરુષોત્તમમાં અને પુરુષોત્તમના જે હોય એમાં ગાઢ પ્રીતિ કરવી, આટલું સર્વે શાસ્ત્રનું સાર છે. તો અખંડ વૃત્તિ રહેશે અને આપણે અલૌકિક બની જઈશું. સહજાનંદ સ્વામી મહારાજ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
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 સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
સ્વામિનારાયણ.